ஸ்ரீதானம் நமோ சீந்தானம் நமோ ஆயரியான நமோ ஜாயணம் நமோலோயே சவ சாவூணம் ஏசோ பஞ்ச நமுகாரோ சவ பாவ மங்களானம் சவேசி பரமம் ஹவை மங்களம் ஓகாரம் பிந்து சயுக்தம் நித்யம் த்யாயந்தி யோகினா காமதம் மோக்ஷதம் சைவ ஓம்காராய நமோ நம அஜ்ஞானதிமி ஜன ஷலாக்கயத்திரமுன்மீலிதம் தஸ்மை ஸ்ரீ குருவே நம આ સૃષ્ટિની એક સર્વશ્રેષ્ઠ શક્તિ જે કોસ્મિક એનર્જીના રૂપમાં છે એ છે અર્હંતની શક્તિ, અરહમની શક્તિ. અરહમ શબ્દ એક એવો શબ્દ છે, હેમચંદ્ર સુરી મહારાજ યોગશાસ્ત્ર ગ્રંથમાં એમ કહે છે કે માણસ બીજું કંઈ જ ન કરે, માત્ર ને માત્ર અરહમ શબ્દનો ઉચ્ચારણ કરે, એનું સ્મરણ કરે અને અરહમ શબ્દને પોતાના શ્વાસોશ્વાસની સાથે એ ઘૂંટી લે, તો પણ અનાદિના એના કર્મો એ નષ્ટ થાય છે. પ્રક્રિયા કઈ થાય છે, પ્રોસેસ કઈ થાય છે? જ્યારે અરહમને તમે ધ્યાનમાં વણી લો છો, અરહમના ઉપર કોન્સન્ટ્રેટ થાઓ છો, અને જૈન પરંપરા ધ્યાનની શરૂઆત એ રીતે બતાવે છે કે ધ્યાનમ તુ વિષયે તસ્મિન એક પ્રત્યય સંતતિ. હેમચંદ્ર સુરીએ ધ્યાનની આ પરિભાષા કરી કે એક જ સબ્જેક્ટના ઉપર તમે કોન્સન્ટ્રેટ થાઓ, એમાં ઊંડા ઉતરો, એમાં વધુને વધુ ગહેરાઈમાં જાઓ, એટલે ધ્યાન બની જાય. તો અરહમની સાથે જ્યારે આપણે આપણા ચિત્તતંત્રને જોડીએ છીએ ત્યારે એક કોસ્મિક એનર્જીને આપણે રિસીવ કરીએ છીએ અને એના કારણે અંદરની ધ્યાનની પ્રક્રિયા, ધ્યાન એક અગ્નિ છે, એટલે જન્મ જન્માંતરના સંચિત કર્મો જે છે એ ધ્યાનમાં નષ્ટ થઈ જતા હોય છે. એટલે અરહમ શબ્દ બહુ જ પ્રભાવિક શબ્દ છે. આજે આપણે આપણા સ્વાધ્યાયની શરૂઆત ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ આ રીતે થોડો જાપ કરી અને આપણે સ્વાધ્યાય કરીએ.
ॐ ह्रीं श्रीं अरहं नमः 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 ॐ ह्रीं श्रीं अरहं ॐ ह्रीं श्रीं अरहं नमः 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 ॐ ह्रीं श्रीं अरहं
અરહમ એટલે અરિહંત પરમાત્માને નમસ્કાર કરવા માટે અરિહંતનું એક શોર્ટ ફોર્મ જેને આપણે કહીએ, એબ્રિવિએટેડ ફોર્મ જેને કહીએ એ અરહમ છે. મૂળભૂત શબ્દ છે અરહંતાનમ, અરુહંતાનમ, અને એના પરથી એનાથી પણ વધારે સંક્ષેપમાં શબ્દ બન્યો અરહમ. અરહનો અર્થ થાય યોગ્ય. આ સૃષ્ટિની અંદર સૌથી વધારે યોગ્યતા સંપન્ન આત્મા કયા છે? તો એ અરહ છે. એટલે અરહ શબ્દ યોગ્યતા માટે ભાષામાં વાપરતા હોઈએ. જેમ કે ધ્યાન આપવા યોગ્ય કોઈ બાબત હોય તો એને ધ્યાનાર્હ, આ વાત ધ્યાનાર્હ છે. હિન્દીની અંદર એ વાત માનાર્હ હે, એટલે માન આપવા યોગ્ય. તો અરહ એટલે સર્વશ્રેષ્ઠ રીતે જે યોગ્ય છે એના માટે અરહ શબ્દ વાપરીએ છીએ. અને એના પરથી જ અરહંતાનમ, અરુહંતાનમ, અને લેટર વન પછી અરિહંતાનમ, જે અરિહંતાનમ શબ્દ અત્યારે વધારે પ્રચલિત થઈ ગયો છે, પણ એ અરહમ. નમોત્થુણમ સૂત્રની અંદર અરહમ શબ્દ, અરિહંત શબ્દ અથવા તો અરહમની ઉર્જા, એની એનર્જી, એનો કન્સેપ્ટ સમજવા માટે નમોત્થુણમ સૂત્રનું અધ્યયન. નમોત્થુણમ સૂત્રનું ઓરિજિનલ નામ છે શક્રસ્તવ, પણ આપણી જૈન પરંપરામાં એક એવી પરંપરા થઈ ગઈ કે કોઈ પણ સૂત્રનો પહેલો શબ્દ જે હોય એના લીધે સૂત્રો ઓળખાવા લાગ્યા. એટલે મૂળ નામ ઘણી વખતે ભૂલાતા જાય અથવા તો ધ્યાનમાં ન હોય. જેમ કે લોગસ સૂત્ર છે તો એનું મૂળ નામ છે નામસ્તવ, પણ આજે આપણને એ નામ ઘણાને ખબર બી નથી, એટલે લોગસ સૂત્ર તરીકે આપણે બોલતા થઈ ગયા. નમોત્થુણમ સૂત્રનું મૂળ નામ છે શક્રસ્તવ, ઇન્દ્ર દ્વારા કરાયેલી સ્તુતિ, પણ આપણે એને નમોત્થુણમના નામથી ઓળખીએ છીએ. સિદ્ધાનમ બુદ્ધાનમ છે તો એનું નામ છે સિદ્ધસ્તવ. પુખરવર છે તો એનું નામ છે શ્રુતસ્તવ. એટલે આ બધી સ્તવનાઓ હતી. શ્રુત એટલે જ્ઞાનની સ્તવના, સિદ્ધસ્તવ એટલે સિદ્ધ પરમાત્માની સ્તવના, નામસ્તવ 24 તીર્થંકર ભગવંતોના નામોની સ્તવના, શક્રસ્તવ શક્ર દ્વારા કરાયેલી સ્તુતિ, એ આ બધા ઓરિજિનલ નામો હતા. પણ પછી એક પરંપરા કે લોકોને સહેલાઈથી યાદ રહે એટલે જે સૂત્રનો પહેલો શબ્દ હોય નમોત્થુણમ અરહંતાનમ શરૂઆત થાય તો નમોત્થુણમ સૂત્રથી એને યાદ થઈ ગયું. અને એટલા માટે નમો અરિહંતાણમ એ જ્યારે બોલીએ છીએ આપણે, તો અરહંત શબ્દ એની ઉર્જા, એનું વધારે વિશ્લેષણ આપણે સમજવું હોય તો નમુત્થુણમનું અધ્યયન કરવું જોઈએ. એના ઉપર હરિભદ્રસુરી મહારાજની લલિત વિસ્તરા નામની સંસ્કૃત ભાષામાં એક ટીકા છે, કોમેન્ટ્રી છે, એનું ગુજરાતી અનુવાદ પણ થયેલો છે. ભાનુવિજયજી મહારાજ, જે પાછળથી ભુવન ભાનુસુરી મહારાજ તરીકે ઓળખાયા, એમને એનો અનુવાદ કરેલો છે. અને પરમ તેજ ભાગ 1 અને 2 એ રૂપે પુસ્તકમાં પણ એ ઉપલબ્ધ છે. ઓમ જે છે ને એને ભારતીય પરંપરામાં, ખાસ કરીને મંત્ર શાસ્ત્રોની જે પરંપરા છે એની અંદર ઓમને હાઈએસ્ટ એનર્જીનું પ્રતીક માનવામાં આવ્યું છે અને એને અનાહત કહેવામાં આવ્યું છે. સામાન્ય રીતે કન્સેપ્ટ એવો છે, સાયન્ટિફિક કન્સેપ્ટ છે, કે કોઈ પણ વસ્તુ જ્યારે બેંગ થાય છે, અથડાય છે, ત્યારે એમાંથી ધ્વનિ પેદા થાય છે. ધ્વનિના વાઇબ્રેશન્સ, એના આંદોલનો પેદા થાય છે. ઓમ એક એવો શબ્દ છે, ઓમ શબ્દ આપણે બોલીએ છીએ, પણ ઓમ જે જનરેટ થાય છે એ જ્યારે તમે તમારા નાભી એટલે કે નેવેલ પાર્ટથી જ્યારે તમે શ્વાસ લો છો અને એ શ્વાસ તમારું બ્રીથ પાઇપમાં થઈને ઉપર આવે છે, તો એ બ્રીથ પાઇપમાંથી શ્વાસ જે પસાર થાય છે, તો એ પસાર જે થાય છે એમાંથી એક ધ્વનિ પેદા થાય છે. કારણ કે હવા જ્યારે ક્યાંય પણ અથડાય તો એમાંથી ધ્વનિ પેદા થતો હોય છે. ધ્વનિને પેદા કરવામાં હવા બહુ મહત્વનો ભાગ ભજવે છે. તો એને આપણે, એ જે ધ્વનિ પેદા થાય તો એની આકૃતિ કેવી થાય, તો ઓમ. એટલે ઓમને અનાહત કહીએ છીએ. કંઈ પણ જાતના બેંગ થયા વગર, આહત થયા વગર જે પ્રગટ થાય એ ઓમ કહીએ છીએ. એટલે એને હાઈએસ્ટ એનર્જીનું પ્રતીક માન્યું. બીજા બધા શબ્દો તમારે બનાવવા પડે, જોડવા પડે, રીમ ક્રીમ રીમ. ઓમ એક જ શબ્દ એવો છે કે જે જોડાતો નથી, સહજ રીતે ઉત્પન્ન થાય છે. પછીના મહાપુરુષોએ મંત્ર શાસ્ત્રોનો જ્યારે વિકાસ થયો, મંત્રોની પરંપરાનો વિકાસ થયો, ત્યારે આચાર્યોએ એમાં કન્સેપ્ટ મૂક્યા. કારણ કે સામાન્ય માણસ જે છે એને કન્સેપ્ટ જોઈતા હોય છે. કન્સેપ્ટ હોય તો જલ્દી એને મેસેજ કન્વે થાય, કન્સેપ્ટ ન હોય તો એને મેસેજ કન્વે થતો નથી. એટલે જૈન પરંપરાની અંદર ઓમમાં પંચ પરમેષ્ટિનો આખો એક કન્સેપ્ટ મૂકવામાં આવેલો છે. સંસ્કૃત ભાષાની અંદર ઓમની રચના કેવી રીતે થાય છે, તો પહેલાં અ લખાય. સંસ્કૃત ભાષા, આ શબ્દ સંસ્કૃતનો છે, અ લખાય. અ અરિહંતને રિપ્રેઝેન્ટ કરે છે. એની અંદર, અની અંદર બીજો એક અ ઉમેરાય છે જે અશરીરી એટલે સિદ્ધ પરમાત્માને રિપ્રેઝેન્ટ કરે છે. એટલે અ પ્લસ અ થયું એટલે આ થઈ ગયો. અમાં આ અ જોડાય એટલે આ થઈ જાય. એની અંદર આચાર્યનો આ જોડાય છે, એટલે આમાં આ જોડાય તો એમાં કંઈ ચેન્જ થતું નથી, આનો આ જ રહે છે સંસ્કૃતના નિયમ મુજબ. એટલે ત્રણ પરમેશની એમાં જોડાયા. પછી આની અંદર ઉ જોડાય છે ઉપાધ્યાયનો, અને ઉપાધ્યાયનો ઉ જોડાય એટલે ઓ બની જાય. આમાં ઉ જોડાય, અ કે આમાં ઉ જોડાય તો ઓ અક્ષર બની જાય. સૂર્ય ઉદય તો સૂર્યોદય. અમાં ઉ જોડાયો એટલે સૂર્યોદય, તો આમાં ઉ જોડાયો એટલે ઓ થયું. અને પછી મુનિનો મ એના ઉપર બિંદીના રૂપમાં આવે છે એટલે ઓમ, આવો એક ઉચ્ચાર થાય છે. એટલે પંચ પરમેશ્વરી ભગવંતોની એનર્જી એ ઓમની અંદર પ્રતિષ્ઠિત આ રીતે કરવામાં આવેલી છે. અને પછી એ પરંપરા પ્રચલિત થઈ. બે માન્યતાઓ છે. હેમચંદ્ર સુરીજીએ ઓમની સાથે પણ નમસ્કાર મંત્રનું સ્મરણ કરવાનું કહ્યું છે. યોગશાસ્ત્ર ગ્રંથની અંદર એમને બહુ સ્પષ્ટ કહ્યું છે. ઓમ રીમ આ બધા, ઓમ તો જો કે પ્રાણવાક્ષર છે, પ્રાણવાક્ષર હંમેશા પહેલો, એનું સ્થાન પહેલું હોય, એના માટે કોઈ ઓપ્શન નથી. એટલે મંત્ર રૂપે કોઈ પણ વસ્તુ કરવી હોય તો ઓમને પ્રધાનતા મળેલી છે. રીમ વગેરે પાછળથી પછી એડ કરવામાં આવે છે. તમારા કન્સેપ્ટ શું છે, ઓમની પાછળ કોઈ કન્સેપ્ટ નથી. ઓમ સહજ રીતે પેદા થતો ધ્વનિ હોવાથી એના જે વાઇબ્રેશન્સ છે એ વાઇબ્રેશન્સ પર્ટિક્યુલર એનર્જીના વાઇબ્રેશન્સ નથી, એ એક બધી જ એનર્જીની સાથે એસિમ્યુલેટ થઈ જાય એવા વાઇબ્રેશન્સ છે. માટે ઓમનું મહત્વ છે આપણે ત્યાં. અને દરેક પરંપરાએ જે પરંપરા મંત્રોમાં માને છે એ બધી જ પરંપરાઓએ ઓમનો સ્વીકાર કર્યો છે. હવે આપણે આપણો સ્વાધ્યાય આગળ વધારીએ. યશો વિજયજી મહારાજ આપણને સંબોધિત કરતા એક મેસેજ બહુ મહત્વપૂર્ણ આપે છે કે તમે ચેતન છો, ચેતન જ્ઞાન અજવાળીએ. પહેલા એ સ્વીકાર કરવાનું કહે છે કે યુ આર બ્લેસ્ડ પર્સન, યુ આર અબોર્ડ ઓફ નોલેજ, તમારામાં ચેતના તત્વ છે, દુનિયાની એક શ્રેષ્ઠ શક્તિ તમારી પાસે છે. તમને પોતાની શક્તિનું ભાન નથી, તમને ખબર જ નથી કે તમારામાં કેટલી બધી શક્તિ રહેલી છે. માત્ર એક અજવાળું ફેલાય તો તમને ખ્યાલ આવે કે તમારી પાસે કેટલો મોટો એક ખજાનો ભરેલો છે. માટે એ કહે છે ચેતન જ્ઞાન અજવાળીએ તાળીએ મોહ સંતાપ રે. 15મી કડી એની બીજી લાઈન બોલશું આપણે. સુકૃત અનુમોદના કીજીએ જીમ હોય કર્મ વિસરાલ રે વિશ્વ ઉપકાર જે જીન કરે સાર જીન નામ સંયોગ રે તે ગુણ તાસ અનુમોદીએ પુણ્ય અનુબંધ શુભયોગ રે ચેતન જ્ઞાન અજવાળીએ તાળીએ મોહ સંતાપ રે. એમને ગઈકાલે આપણે એક વાત જોઈ કે દુષ્કૃત્યની ગરહા કરવી, ખોટું જીવનમાં ઘણું બધું થાય છે, પણ ઘણી વખતે એવી એક સંભાવના ઊભી રહે છે કે જ્યારે આપણે આપણા દુષ્કૃત્યો વિશે વિચાર કરીએ એટલે આપણી નબળાઈઓ વિશે આપણે વિચારવું પડે, નબળાઈઓને જાણવી પડે, એમાંથી ક્યાંક એક ગિલ્ટની સેન્સ મનમાં આવી જાય માણસને. અધ્યાત્મના માર્ગની અંદર અથવા તો જીવનમાં વિકાસ જો કરવો છે, કંઈક પ્રાપ્ત કરવું છે, કંઈક અચીવ કરવું છે, અને જો ગિલ્ટની સેન્સ માણસના મનમાં આવે, અપરાધ ભાવ માણસના મનમાં જાગે, તો માણસની શક્તિઓ ક્ષીણ બની જાય છે. શક્તિ હોવા છતાં શક્તિઓ સુષુપ્ત થઈ જાય, માણસ એમ વિચારતો થઈ જાય મારામાં કંઈ નથી, હું કંઈ કરી શકું એમ નથી. ઉપનિષદોની અંદર આવી સ્થિતિમાં પ્રેરણા કરતા જ્ઞાનીઓએ એમ કહ્યું ઉત્તિષ્ઠ જાગ્રત, તું ઊઠ, ઊભો થા, તું જાગ. ભગવાન મહાવીરે ચંદ્રકૌશિકને સંબોધિત કરતા કહ્યું બુજ બુજ, તું બોધ પામ. ભગવાને એવું નથી કહ્યું ત્યાં આગળ કે તે કેટલું ખોટું કર્યું, તે પાપ બાંધ્યું. ભગવાનના ચરણોમાં એને ડંખ માર્યો હતો. તે છતાંય ભગવાને એ જીવાત્માને શું કહ્યું, બુજ તું જાગ્રત હતા, તું પોતે નક્કી કર કે ખોટું શું છે કે સાચું શું છે. ઘણી વખતે આપણે આ એક ભૂલ કરતા હોઈએ છીએ, બીજાઓને તે આ ખોટું કર્યું, તે આ ખોટું કર્યું, આ ખોટું કર્યું એની ગણતરી કરાવીએ છીએ. એના કરતા એને આપણે એક વિવેકની દ્રષ્ટિ આપી દઈએ, પછી એના ઉપર છોડી દઈએ કે શું સાચું છે અને શું ખોટું છે, તો કદાચ આપણો મેસેજ જે છે ને એ બહુ સારી રીતે પહોંચી જાય. દ્રષ્ટિ જાગ્રત થવી એ બહુ જ મહત્વપૂર્ણ છે. એટલે આવી સ્થિતિની અંદર જ્યારે આપણે જીવન છે એટલે જીવન આપણું સંકળાયેલું છે, જોડાયેલું છે, આપણે એકલા જીવી શકતા નથી, એકલા રહી શકતા નથી, ક્યાંક ને ક્યાંક કોઈની સાથે આપણું જોડાણ છે, એટલે સંબંધોમાં આવવું પડે છે. એ વખતે સંબંધોમાં આવીએ એટલે સંબંધોમાં ઘવાવાનું પણ થાય, સંબંધોમાં ઘા પણ આપણને લાગે. એટલે એ કવિએ આવી જ સ્થિતિમાં પસાર થતા એક એને વાત કરી, બસ આટલા સંબંધો હવે ઠીક લાગે છે, કોઈ પાસે આવે તો હવે બીક લાગે છે. વધુ નીકળતા માણસ જે છે એ સહન કરી શકતો નથી. ઘણી વખતે આપણું હૃદય એટલું બધું ગવાઈ જાય છે, આપણે ગાને અંદરમાં લઈ લઈએ છીએ, એટલે શું ગિલ્ટની એક સેન્સ પેદા કરીએ છીએ. ગામાંથી દરેકને પસાર થવું પડે છે, પાપોમાંથી દરેકને પસાર થવું પડે છે. એટલે એક કવિએ તો ભગવાનને, ઈશ્વરને કે ખુદાને જરા આમ ચેલેન્જ કરતા કહ્યું, કોણ છે નિષ્પાપ જગમાં જા જઈ લઈ આવતું, અને પાપ વિન જીવાય શી રીતે મને બતલાવતું. હું કરું કામો બુરા અને આપે સજા તું પણ બુરી, હું કરું કામો બુરા અને આપે સજા તું પણ બુરી, તો પછી મારાને તુજમાં ફેરશો બતલાવતું. તારે તો ક્ષમા જ આપવાની હોય, તું ભગવાન છે. હું જ્યાં રહું છું, તમારી સામે એક પરિવાર રહે છે, એની બહુ નાની બેબી છે, 3-3.5 વર્ષની. તો એ મારી સાથે બહુ ઝડી ગયેલી, આખો દિવસ મારી પાસે રમતી હોય. તો એક દિવસે આવી મારી પાસે, અને હવે બાળકો એટલે એને ટોટલી જે છે એના ઉપર એટેન્શન આપણે આપીએ તો જ એને ગમે. એ જ્યારે હોય ત્યારે બીજું કશું તમારે કરવાનું નહીં, એની અપેક્ષા એવી રહે. તું કોઈની સાથે ફોન પર વાત કરતો હતો, તો મૂકી દો ફોન. મેં એનું સાંભળ્યું નહીં એટલે ગુસ્સા આવે, તમારી જોડે કીટતા હું તમારી સાથે નથી બોલવાની, પગ પછાડીને જતી રહી. મેં તો કંઈ વાંધો નહીં, તું નહીં બોલ, હું તારી સાથે બોલીશ, મારે કીટતા નથી તારી સાથે, હું મારું કામ કરતો રહ્યો. પછી પાછી આવી થોડા પછી આંટા મારે, હું એની સામે જોઉં જ નહીં. તો એને લાગ્યું કે આ તો મને નિગ્લેક્ટ કરે છે. એટલે પછી મને થોડી વારથી મને આવીને કહે કે તમે એકવાર મને સોરી કહી દો, હું તમારી સાથે બોલીશ. મેં કહ્યું મારે સોરી શું કામ કહેવાનું, મેં ખોટું કર્યું તો શું કામ સોરી કહું તને, પણ એકવાર સોરી કહી દો ને તમે. મેં કહ્યું મારે નથી કહેવું સોરી, મારે હું તો તારી સાથે બોલું છું, મેં કિસ્સા નથી કર્યા, ત્યાં કિસ્સા કરે છે મારી જોડે, એટલે હું તો સોરી નહીં કહું. ફરી વાર આંટા મારે, હવે એમ લાગ્યું કે હું બોલવાનું નથી. એટલે પછી મને આવીને કહે, પણ તમને સોરી કહેતા શું થાય છે, એક જ વાર કહેવાનું છે તમારે. હવે એનો ઈગો કેટલો છે કે હું સોરી ન કહું ત્યાં સુધી બોલવા તૈયાર નથી. આ બાળકનો ઈગો, નાના બાળકને જે છે ને ઈગો બહુ વધારે હોય. એટલે એક આફ્રિકન પ્રોવર્બ છે, હાથી ઓર નાતી વે કભી બદલા લેના ભૂલતે નહીં હૈ. હાથી જે હોય ને, તમે હાથીની સાથે કંઈક અડોપલું કર્યું હોય તો હાથી ક્યારે ભૂલે નહીં, હાથીની સ્મરણ શક્તિ બહુ તીવ્ર હોય, તેજ હોય. અને નાતી એટલે નાના બાળકો, એ નાના બાળકો એને તમે કંઈ પણ કર્યું હોય તો ભૂલે નહીં. નાનપણની અંદર નાના બાળકને તમે સતાવ્યો હોય અને જો એને બદલો લેવાનો મોકો ન મળ્યો હોય, તમે ઊંઘી ગયા તો રાત્રે ઊંઘમાં આવીને પણ એનો ચૂંટલો ભરી જાય, એ રીતે પણ જે છે એ પોતાની લાગણી જે છે એ વ્યક્ત કરે. એટલે મેં એને બહુ ભાવ ના આપ્યો. એટલે પછી મને કે પણ તમે મોટા છો, છેલ્લે એને શસ્ત્ર અપનાવ્યું, પણ તમે તો મોટા છો ને, હું નાની છું, તમને સોરી કહેતા શું થાય છે. પછી મારું હૃદય ભરાઈ ગયું, મેં એકદમ ઉચકી લીધી ને મેં એકદમ ઓકે બેટા સોરી, તો એકદમ ખુશખુશ થઈ ગઈ. તો સંબંધોની અંદર આવું એક થતું હોય છે. ગિલ્ટની સેન્સ જે છે એ આપણને હંમેશા પીડા કરે છે, એમાંથી બહાર આવવાનું બહુ જ જરૂરી હોય છે. બહાર જો ગિલ્ટની સેન્સમાંથી ન આવીએ તો એ ગ્રંથિ જે છે ને આપણને અંદરમાં ને અંદરમાં કોરી ખાય છે, અને એ વસ્તુ પ્રગતિ માટે હંમેશા બાધક બને છે. અધ્યાત્મના ક્ષેત્રમાં તો બહુ જ બાધક બને છે. અધ્યાત્મના ક્ષેત્રમાં અનફોર્ચ્યુનેટલી આપણી રિલિજિયસ સિસ્ટમમાં, પ્રાર્થનાની સિસ્ટમમાં ક્યાંક જે છે ગિલ્ટની સેન્સવાળી પ્રાર્થનાઓ બહુ વધારે પડતી આવી ગઈ, એવી સ્તવનાઓ આવી ગઈ, એવી પ્રાર્થનાઓ આવી ગઈ. પણ ઠીક છે, જેમને રચના કરી, પ્રાર્થના એક વ્યક્તિગત મેસેજ છે, પરમાત્માને પહોંચાડવાનો વ્યક્તિગત પત્ર છે, ઇન્ડિવિજ્યુઅલ લેટર છે, પર્સનલ લેટર છે. પણ પ્રાર્થના એવી વસ્તુ છે કે બધા લોકો સુધી એ પહોંચી જાય છે. એટલે સ્તવના અને સ્તુતિની પસંદગી કરતા પહેલા આપણે એક ભાવ પેદા કરવાનો, વિચારવાનો કે આમાં જે મેસેજ છે એ મારે કન્વે કરવાનો છે, તો એ બોલવાનું તમને એમાં આનંદ આવશે. નહીતર શું થશે, તમારું ભાવ જગત જુદું હશે, તમે શબ્દો જુદા પસંદ કરશો. એટલે જ્યારે સ્તવના કરવા બેસીએ ત્યારે ચોપડી ખોલીએ અને જે સ્તવન આવે એ ગાવા મંડી પડીએ એવું નહીં. એના શબ્દો એમાં આપણે આપણો મેસેજ જે ભગવાનને પહોંચાડવાનો છે એ છે કે નહીં, અથવા તો જે મેસેજ એમાં છે એ આપણને એની સાથે કન્વે થઈએ છીએ, એ બહુ મહત્વની વસ્તુ છે. એટલે યશુ વિજયજી મહારાજ એમ કહે છે કે ગિલ્ટની સેન્સમાંથી બહાર આવો. પણ ગિલ્ટની સેન્સ આવતી હોય તો શું કરીએ? કારણ કે જીવનની અંદર જે કંઈ આપણે કરેલું છે એને આપણે ભૂલી શકતા નથી. એટલે મોટા ભાગે તો જે છે ને, જ્યારે આપણે આપણી જાતને ઇન્ટ્રોસ્પેક્ટ કરીએ, તો જ્યારે એકલા ઇન્ટ્રોસ્પેક્ટ કરીએ ત્યારે આમાં બે ડ્યુઅલિટી, બે પર્સનાલિટી આપણી હોય છે સાયકોલોજીકલી. બીજાની સાથે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે હંમેશા આપણે આપણી સારી જાત રજૂઆત કરીએ, સારી વાત રજૂ કરીએ, જે પોઝિટિવ પોઈન્ટ છે આપણી પાસે એની જ રજૂઆત કરીએ. એની સાથે જ્યારે વાત કરીએ તો અમે આવું કર્યું, મેં આવું કર્યું, મેં આવું કર્યું, જે સારું કર્યું હોય એનું જ લિસ્ટ આપણે આપીએ છીએ. હવે એ જ આપણે જ્યારે વ્યક્તિગત રીતે આપણી જાતનું નિરીક્ષણ કરવા બેસીએ ત્યારે આપણને, તમે જોજો, સારું કરેલું બહુ યાદ આવતું નથી વ્યક્તિગત. આપણને જે આપણે ખોટું કર્યું છે, જે આપણને અંદરમાં ડંકે છે, કારણ કે આ માઇલો જે છે ને, અંદરનો જે આત્મા છે, અંદરનો જે તમારું બીંગ છે, એ તો બધું જ જાણે છે કે તમે શું કર્યું છે કે શું નથી કર્યું. જ્યારે તમે તમારી જાતને બીજાની આગળ પ્રોજેક્ટ કરો છો ત્યારે માત્ર સારી સારી વાતો પ્રોજેક્ટ કરો છો. માણસની બે મનોવૃત્તિઓ સાયકોલોજીકલી પેરેલલ એની સાથે ચાલે છે. એક માણસને હંમેશા એમ થાય કે મને બધા જાણે, બધા મને ઓળખે. એટલે કેટલાક માણસો વર્તન જ એવી રીતે કરતા હોય કે બધાને ખબર પડવી જોઈએ. અને એની સાથે પેરેલ એક વૃત્તિ એની એવી હોય કે બધા મને જાણે અને એની સાથે કોઈ મારું જાણી ન જાય. આ વૃત્તિ પણ કામ કરતી હોય કે, કારણ કે દરેકના જીવનમાં એક એવું નાનકડું પાસું અંદરમાં હોય છે કે જે એને કોઈને બતાવવાનું ગમતું નથી અને પાસું એને કોરી ખાય છે. એટલે કોઈ જાણી ન જાય એના માટે માણસ પછી એક દંભનું આવરણ જે છે એ ઓઢી લે છે. અધ્યાત્મના માર્ગમાં, આત્મવિકાસના માર્ગમાં, અથવા તો દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં તમારે વિકાસ કરવો હોય તો આ એક મનોવૃત્તિથી માણસે બચવું જોઈએ. જે રિયાલિટી છે, વાસ્તવિકતા છે, એનો પહેલા સ્વીકાર કરવો જોઈએ. જ્યાં સુધી રિયાલિટી, વાસ્તવિકતા એનો સ્વીકાર નહીં કરીએ ત્યાં સુધી આગળ વધી નહીં શકીએ. એટલે જૈન પરંપરા ખાસ કરીને સાધકોના માટે એવું નથી કે સાધના કરવા માટે માણસ નિવૃત્ત થઈ જાય, જંગલમાં જતો રહે, બિઝનેસ ન કરે, કંઈ જ ન કરે, નિરાશ્રય ઉપાસનામાં જઈને બેસી જાય, એ જ સાધના કરે એવું નથી. સાધના તમે જ્યાં છો, જે સ્થિતિમાં છો, ત્યાંથી તમે સાધનાનો પ્રારંભ કરી શકો છો. જો તમારે કરવું હોય તો નાની પણ સાધના હોય છે. સાધના એટલે શું? આરાધના એટલે શું? ઉપાસના એટલે શું? આપણા જીવનમાં ચેન્જ લાવવાનો એક નાનકડો પણ પ્રોસેસ, એનું નામ સાધના છે. ચેન્જ લાવીએ, આપણે જ્યાં છીએ ત્યાંથી થોડુંક આગળ વધીએ. કુછ લિખ કે સો કુછ પઢ કે સો, કુછ લિખ કે સો કુછ પઢ કે સો, જિસ જગહ જાગા સબેરે વહાં સે આગે બઢ કે સો. સવારે જ્યાં પડી આપણી વિચારોમાં કે વ્યવહારમાં, ત્યાંથી થોડાક આગળ વધવાનું છે. એટલે સાંજના ટાઈમે ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જે વાત હતી આપણી, એની પાછળનો મુખ્ય ઉદ્દેશ આ હતો કે આજે આપણે શું કર્યું, જીવનમાં થોડોક વિકાસ કર્યો કે પાછળ ગયા આપણે. એટલે એના માટે યેશુ વિજયજી મહારાજ અહીંયા આગળ આપણને એક સાવધાની આપતા કહે છે, આશ્વાસન પણ આપે છે કે કંઈ વાંધો નહીં, તમને ગિલ્ટની સેન્સ આવતી હોય તો ગભરાવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. એ વખતે સુકૃત અનુમોદના કીજીએ, જીમ હોય કર્મ વિસરાલ. કર્મો વિસરાઈ જાય, અશુભ દૂર થઈ જાય, અશુભ ભૂલાઈ જાય, એવા સુકૃતની અનુમોદના કરવાની. એટલે ગિલ્ટના કારણો જે અપરાધ ભાવ પેદા કરે છે, ગિલ્ટની સેન્સ જે પેદા કરે છે, એવા જે કારણો છે, એવા જે રીઝન્સ છે, કોઝિસ છે, એનાથી આપણે થોડાક દૂર હટવાનું. અને સુકૃતની અનુમોદના, સુકૃતની અનુમોદના કરવા માટે એક જ સાવધાની રાખવાની કે એનાથી આપણો અહંકાર વધે નહીં, અહંકાર પોષાય નહીં. ઘણી વખતે માણસ સુકૃતની અનુમોદનાના નામે પોતાના સુકૃત્યનો વખાણ કરતો હોય પણ દેખાઈ આવે કે એમાં એનો અહંકાર છલકતો હોય છે. કેટલાક માણસો જ્યારે વાત કરે ત્યારે એનો અહંકાર બોલતો હોય જેવું આપણને દેખાય. બહુ વર્ષો પહેલાં ગુજરાતીની અંદર એક નાટક આવ્યું હતું, પૈસો બોલે છે. એની અંદર એક ડાયલોગ હતું, આ તું નથી બોલતી, તારો પૈસો બોલે છે. તે આપણું જ્ઞાન નથી બોલતું, ઘણી વખતે આપણો અહંકાર બોલતો હોય છે. એટલે સુકૃતની અનુમોદના, બી કેરફુલ. સુકૃતની અનુમોદના જે છે ને, એ બહુ જ એક નાજુક વસ્તુ છે. બહુ જ ડેલિકેટ સિચ્યુએશન છે, એની અંદર બહુ બેલેન્સિંગ એટીટ્યુડ આપણે ડેવલપ કરવું પડે. સુકૃતની અનુમોદના એ લોકોએ કરવાની છે કે જેનું મન ગિલ્ટ અનુભવ કરતું હોય, અથવા તો પાપોના ભારથી જેને એમ લાગે કે હું સાવ કચડાઈ ગયો છું, સાવ દબાઈ ગયો છું, મારા જીવનમાં કંઈ સારું નથી, તો મને સારું કેવી રીતે મળશે, મારું સારું કેવી રીતે થશે, આવો જેને ભાવ આવતો હોય એને જીવનમાં જે કંઈ સત્કાર્યો કર્યા હોય એની એક મનમાં સૂચિ બનાવવાની. અને આપણે ત્યાં એક બહુ સરસ શબ્દ એના માટે જ્ઞાની પુરુષોએ આપ્યો, અનુમોદના. અનુમોદના કરવી, આપણે જેને સેન્સ ઓફ એપ્રિશિએશન કહીએ છીએ, અનુમોદના એ બહુ જ મોટો ગુણ છે. અને ટેકનિકલી જોવા જઈએ તો સમ્યક દર્શન જેને આપણે કહીએ છીએ, સાચી સમજણ જેને આપણે કહીએ છીએ, સમ્યક્ત્વ કહીએ છીએ, અનુમોદના એ સમ્યક્ત્વનું એક લક્ષણ છે. અનુમોદના જો તમે ન કરતા હો તો કદાચ તમે સમ્યક્ત્વ સાચી રીતે પામ્યા નથી એવું કહેવામાં આવે. એટલે અતિચાર જ્યારે આપણે બોલીએ છીએ, અતિચારમાં એક શબ્દ આપણે બોલીએ છીએ, સંગમાહી ગુણવંત તણી અનુપભ્રૂણા કીતિ. ઉપભ્રૂણા ન કરી, ઉપભ્રૂણા એટલે અનુમોદના, સંસ્કૃત શબ્દ છે ઉપભ્રૂહણા. બ્રૂહણ એટલે આનંદ વ્યક્ત કરવો, પ્રસન્નતા વ્યક્ત કરવી, એપ્રિશિએશનની સેન્સ. ઉપભ્રૂહણ એટલે બહુ જ સારી રીતે એપ્રિશિએટ કરવું. સંગમાહી ગુણવંતની, આપણા સંઘની અંદર કોઈ પણ વ્યક્તિ નાનકડું પણ સત્કાર્ય કરે તો આપણે એને એપ્રિશિએટ કરવું જોઈએ, સાચા દિલથી એની પ્રશંસા કરવી જોઈએ, એની અનુમોદના કરવી જોઈએ. અનુમોદના કરવામાં એક મહત્વની પ્રક્રિયા જે થાય છે ને ભીતરમાં, કોઈના પણ સુકૃતની અનુમોદના કરીએ, સુકૃત ભલે કોઈએ કરેલું છે, આપણે નથી કર્યું, આપણે કરી શકતા પણ નથી, આપણી એટલી ક્ષમતા નથી, પણ એને યાદ કરવાથી એ વ્યક્તિના માટે આપણને રિસ્પેક્ટ જાગશે, એને જે કર્યું છે એના માટે રિસ્પેક્ટ જાગશે, આપણને કરવાનું મન થશે. ભલે આજે કરી શકતા નથી પણ આપણા મનમાં એમ થશે કે જો આપણી પાસે આવા સંજોગો મળે, આપણને એવા અવસર મળે તો આપણે મારા આવો સત્કાર્ય કરીએ. અને સતત એ અનુમોદના કરશું તો કુદરત જે છે ને તમારી આજુબાજુ એવા સંજોગો પેદા કરશે કે તમારા હાથે એક સરસ સત્કાર્ય થઈ જશે. અનુમોદના નહીં કરીએ, માત્ર જાણી લીધું, હા તો ભાઈ એ તો બધા કર્યા કરે, હવે એમની પાસે ઘણા બધા પૈસા છે તો ખર્ચે, એમાં નવાઈશું. ઘણી વખતે આપણે વાતની આ રીતે પણ લઈએ, નહીં એની સત્કાર્ય કરવી છે. સારાની હંમેશા અનુમોદના કરવી, કારણ કે આપણને સારાની જરૂર છે. ખરાબ તો ઘણું છે આપણી આજુબાજુ, અને ખરાબને બહુ જલ્દી આપણે ગ્રહણ કરી લઈએ છીએ, એ રિસેપ્ટિવિટી આપણી બહુ જ વધારે છે. અને આપણું અંદર આખું ખરાબ થઈ રહ્યું છે એની આપણને ખબર નથી, પણ થોડાક સારા વિચારો કરી, જે લોકો સારું કરે છે એને એપ્રિશિએટ કરીએ. અને તમે જુઓ, એપ્રિશિએશનની સેન્સ ડેવલપ કરશો એનાથી બે ફાયદા બહુ મોટા થાય છે. એક તો આપણો અહંકાર જે છે ઓછો થાય છે, અને ઈર્ષ્યાનો ભાવ ઓછો થાય છે. જો આપણે કોઈને એપ્રિશિએટ નથી કરી શકતા તો મનને પૂછજો કે વોટ ઇઝ બિહાઇન્ડ ધીસ, કયું રીઝન છે. ઈર્ષ્યા હશે, જલેસી હશે, આને સારું કર્યું હું નથી કરી શકતો, નહીં. જલેસીને કાઢી નાખો, ઈર્ષ્યાને કાઢી નાખો, પછી શું થશે. જો ઈર્ષ્યાના કારણે, જલેસીના કારણે આપણે એપ્રિશિએશનની સેન્સ પેદા નહીં કરી તો એક દંભ આવશે, હિપોક્રેસી આવશે. અને અધ્યાત્મના માર્ગની અંદર યશુ વિજયજી મહારાજ એમ કહે છે, એ તો કહે છે કે અધ્યાત્મના માર્ગમાંની જીવનમાં તમારે વિકાસ કરવો હોય તો દંભ એ સૌથી મોટું તમારું દુશ્મન છે. દંભનો ત્યાગ કરો. બીજી કોઈ સાધના ન થાય, બીજો કોઈ ધર્મ ન થાય, બીજી કોઈ આરાધના ન થાય, ચાલશે. જીવનમાંથી દંભ ઓછો કરો, જેને આપણે હિપોક્રેસી કહીએ છીએ. કહેવું જુદું, કરવું જુદું. સાધનાના માર્ગમાં સ્વીકાર્ય ન બને, વ્યવહારના માર્ગમાં ક્યારેક આવી સ્થિતિ પેદા થાય તો એવું કરવું પડે. આપણે 100% ટ્રાન્સપરન્સી વ્યવહારના માર્ગમાં આપણે રાખી શકતા નથી, કારણ કે થોડીક મજબૂરીઓ હોય છે. એટલા જ માટે 100% સત્ય પણ આપણે બોલી શકતા નથી. વ્યવહારની ભાષાને જૈન શાસ્ત્રોએ સત્યામૃષા ભાષા કહી છે, સત્ય અસત્યની ભેળસેળવાળી ભાષા કહેવામાં આવી છે, અને એક્સેપ્ટેડ છે. 100% સત્ય આપણે બોલી શકતા જ નથી, કરી શકતા નથી, પણ જીવનના વ્યવહારમાંથી દંભ જેટલો બને એટલો આપણે ઓછો કરીએ. અને સુકૃતની અનુમોદના એક એવો ધર્મ છે, એવી સરસ મજાની ધર્મક્રિયા આપણી પાસે છે કે જેમાં તમારે કશો જ વધારે ખર્ચ નથી કરવો પડતો, કંઈ તમારે એક્સ્ટ્રા તમારું પોતાનું કંઈ આપવું પડતું નથી. માત્ર ને માત્ર તમારા મનમાં એક પ્રસન્નતાનો ભાવ પેદા કરવો પડે છે. એટલે તમે જુઓ, જ્યારે તમે અનુમોદના કરો છો ને ત્યારે તમારું હૃદય પ્રસન્નતા અનુભવે છે, તો જ અનુમોદના કરી શકીએ. ખોટા ખોટા વખાણ કરવાની વાત નથી. કેટલાક લોકોને ખોટા વખાણ કરવાની આદત પડી હોય છે, ખોટા વખાણ કરે અને પછી બહાર આવીને એને વખોડે. એવા વખાણ નહીં કરવા આપણે કે જેને આપણે વખોડવા પડે, તો એ તો આપણો દંભ છે. કોઈને આ જમવા ગયા, જમવાનું કેવું બન્યું છે, સામે વ્યક્તિ સહજ રીતે આપણને પૂછે કેવું બન્યું છે, કેવું લાગ્યું, આપણને ભાગ્યું ના હોય, ખરેખર ના ભાગ્યું હોય, તો એ વખતે શું કરવું? કારણ કે ઘણી વખત આપણે એવું કહીએ કે ભાઈ જમતી વખતે જમવાની વસ્તુની વધારે પડતા વખાણ કરવાથી ટ્રેડિશનલ લોકો એમ કહે કે આપણને પાપ બંધાય, આપણને પાપ લાગે, એટલે બહુ વખાણ કરવા નહીં ખાવાના. ઓકે, ખાવાની ચીજોના વખાણ નહીં કરવા. હવે આપણે શું કરીએ છીએ, સામી વ્યક્તિને ખરાબ ના લાગે, ખોટું ના લાગે, એને જરા સારું લગાડવા માટે. ખરાબ ના લાગે, ખોટું ના લાગે, એ સેન્સ જુદી છે અને સારું લગાડવાની સેન્સ જુદી છે. એટલે સારું લગાડવા માટે, ના ના બહુ સરસ, બહુ સરસ, આવું તમે ક્યારે ખાધું જ નથી, બહુ જ વખાણ કરીએ. એટલે ખરેખર તમે, અરે અરે ખરેખર હું તો કહું છું બહુ સરસ. અને પછી માનો કે જયારે બહાર નીકળીને ગાડીમાં બેસીએ, કેવું બનાવ્યું તું એને, આવું બનાવવાતું હશે? અને બનાવતા જ નથી આવડતું. આ તો શું આવે, સામે મોઢા ઉપર કહેવાય નહીં, તેને ખરાબ લાગે એટલે આપણે કહ્યું. આ આપણો દંભ છે. તો તમે આટલા બધા વખાણ તો ત્યાં શું કરવું, તો આટલા બધા વખાણ શા માટે કરો છો? ના સારું છે, મને ભાગ્યું, આટલું કહીને વાત મૂકી દો. તો પણ એને મેસેજ તો પહોંચવાનો જ છે, એને ખરાબ તો લાગવાનું જ નથી. પણ તમારે એને ખરાબ નથી લગાડવું એવું નથી, તમારે એને વધારે પડતું સારું લગાડવું છે. એટલે ખુશામત તો ખુદા કો ભી પ્યારી હોતી હે, ખુશામત કરવા જાઓ તો ખુદાને પણ એ તો ગમે છે. ખુશામત એ અનુમોદના નથી, અનુમોદના હૃદયના ભાવથી આવે છે. એટલે તમે જો જ્યારે ખુશામત કરો છો ને, જસ્ટ તમે એક જાતના એટીટ્યુડને થોડોક રિફ્લેક્ટ કરજો અત્યારની ક્ષણોમાં, કે જ્યારે જ્યારે આપણે ખુશામત કરીએ છીએ ત્યારે અંદરથી પ્રસન્નતા અનુભવતા નથી. આપણા શબ્દો પણ જે છે અવાસ્તવિક હોય છે, એટલે વધારે પડતા શબ્દો વાપરીએ, બહુ સરસ બહુ સરસ. તમે જ્યારે પ્રશંસા, ખરા હૃદયથી પ્રશંસા કરો છો ત્યારે તમારા શબ્દો બહુ આછા પાતળા શબ્દો હોય પણ હૃદય આનંદ અનુભવતો હોય, નહીં ખરેખર બહુ સારું, મને બહુ જ ભાવ્યું, બહુ જ ગમ્યું. કોઈ પણ વસ્તુની પ્રશંસા કરવી તો થોડીક વાસ્તવિકતા. હા, એને ત્યાં આપણે ગયા હોઈએ, એને આપણને ઇન્વાઇટ કર્યા હોઈએ, ભલે એને વસ્તુ પરફેક્ટલી બનાવતા ન આવડતી હોય તો એને દુઃખ થાય એવી રીતે આપણે નહીં બોલવું, અને સારી રીતે, કારણ કે એપ્રિશિએશનની સેન્સ એને જે કંઈ કર્યું છે આપણા માટે, ના સારું છે, મને ગમ્યું, આઈ એન્જોયડ ધ ફૂડ, વાત પતી ગઈ. આટલી કોઈ તમને કહેતું નથી કે ત્યાં આગળ ખોટા વખાણ કરો, પણ ખોટા વખાણ કરતી વખતે આપણા મનમાં જે છે એ થોડો ગુસ્સો, થોડોક અણગમો, થોડીક ઈર્ષ્યા, આવા ભાવો હોય છે. જ્યારે નાનકડી પણ આપણે એપ્રિશિએશનની સેન્સ દ્વારા કરશું તો હૃદય થોડોક આનંદ અનુભવશે, અને જેમાં પ્રસન્નતાનો અનુભવ થાય તો સમજવું કે એ આપણી અનુમોદના છે. અનુમોદના શબ્દ જે છે ને, અનુમોદના, અનુ એટલે પાછળ પાછળ, એ જે મોદન એટલે મુદ, સંસ્કૃતની અંદર મુદ ધાતુ છે, મુદ એટલે આનંદિત થવું, મુદિત થવું, એના પરથી આપણે ત્યાં એક પ્રમોદ ભાવના આવી. ચાર ભાવનાઓની અંદર એક પ્રમોદ ભાવના છે, બહુ જ આનંદિત થઈએ. અને પ્રમોદ ભાવના એ અધ્યાત્મના માર્ગની અંદર અનિવાર્ય છે. આચાર્ય અમિત ગતિએ શ્રાવકાચારના પાઠમાં સરસ મજાનો એક શ્લોક મૂક્યો છે, સત્વેશુ મૈત્રી ગુણીશુ પ્રમોદ ક્લિષ્ટેશુ જીવેશુ કૃપા પરત્વમ માધ્યસ્થ્ય ભાવો વિપરીત વૃત્તો સદા મમાત્મા વિદધાતુ દેવ. સત્વેશુ મૈત્રી ગુણીશુ પ્રમોદ, પ્રમોદનો ભાવ, હૃદય આનંદિત બને. બીજાના ગુણો જોઈએ તો, બીજાની સારી વાત જોઈએ તો એને એપ્રિશિએશન કરીએ, હંમેશા એક આદત પાડીએ. એનાથી શું થશે, એક તો સારું જોવાની આદત પડશે. એપ્રિશિએશનની જ્યાં સેન્સ હોય ને, માણસો સારું શોધી કાઢે. તમે જુઓ, આપણી પ્રિય વ્યક્તિ હોય, ખાસ કરીને જિંદગીની અંદર જે વ્યક્તિને પહેલી વાર પ્રેમ કર્યો હશે એનું બધું જ આપણને સારું લાગ્યું હશે. એ જ સારું લાગે એટલું નહીં, એનું બધું જ સારું લાગે, બોલે તો પણ સારું લાગે, એ મૌન રહે તો પણ સારું લાગે. એક જણાએ વિષ્ણુ વૈષ્ણવ પરંપરામાં કૃષ્ણની સ્તુતિ બહુ સરસ રીતે કરી છે. મધુરાધિપતે રખિલમ મધુરમ, જે મધુરાધિપતિ છે એનું બધું જ મધુર છે, એના અંગ પણ મધુર છે, એના દર્શન પણ મધુર છે, એના વચન પણ મધુર છે, અને વારે વારે રટણ કરે છે મધુરાધિપતે રખિલમ મધુરમ, બધું જ મધુર છે, બધું જ ગમે છે આપણને. પરમાત્માને જોઈએ તો પરમાત્માનું બધું જ ગમે, પણ જ્યારે સારું જોઈ શકાતું નથી, સારું જોતા નથી, ત્યારે પછી દોષ દર્શનની શરૂઆત થાય છે. પ્રમોદ ભાવનો જેટલો આપણે સહારો લઈશું, પ્રમોદ ભાવને વિકસાવીશું અંદરમાં, તો દોષો જોવાનું બંધ થઈ જશે. અને દોષો જોવા એક બહુ જ અધ્યાત્મના માર્ગમાં એક પ્રતિબંધક વસ્તુ છે, સૌથી મોટામાં મોટું એ ઓબ્સ્ટેકલ છે, હર્ડલ છે અધ્યાત્મના માર્ગની અંદર, વિકાસની અંદર. તમારે વિકાસ કરવો હોય તો કોઈના દોષ જોવાની જરૂર નથી, તમે તમારો રસ્તો કરો. પણ જો આ દુનિયા છે, આ દુનિયાની અંદર યહાં કિસી કો કોઈ રાસ્તા નહીં દેતા, યહાં કિસી કો કોઈ રાસ્તા નહીં દેતા, મુજે ગિરા કે તુમ આગે નિકલ સકો તો ચલો, સફર મેં ધૂપ તો હોગી જો ચલ સકો તો ચલો. જિંદગીનો રસ્તો તડકો આવશે એની અંદર, આખો રસ્તો છાંયડાવાળો રસ્તો નથી, તડકો આવશે, પસાર થવું પડશે એની અંદર. વ્યવહારનો માર્ગ આખો જુદો છે અને સાધનાનો માર્ગ આખો જુદો છે. આપણે સંતુલન જાળવવાનું છે, કારણ કે આપણે વ્યવહારમાં જીવવાનું છે, જીવવાનું છે વ્યવહારમાં, જીવવાનું છે વ્યક્તિઓની સાથે. અને તે છતાં પણ આપણે આપણા પોતાના ભીતરમાં આપણી નાનકડી સાધનાની એક નાનકડી દીવડી આપણે પેટાવી રાખવાની છે, એક નાનકડો દીવો આપણે પેટાવી રાખવાનો છે. બહુ મુશ્કેલ છે, આપણે માનીએ છીએ એટલું સરળ નથી, ઉપવાસો કરી લેવા સરળ છે, કારણ કે એમાં માત્ર ભૂખ્યા રહેવાનું હોય છે, શરીરને ખોરાક નથી આપવાનો, શરીરને જ કંટ્રોલ કરવાનું હોય છે. પણ ચિત્તની વૃત્તિઓને કંટ્રોલ કરવું, આપણે માનીએ છીએ એટલું પ્રમોદનો ભાવ પેદા કરવો ઈઝી નથી, સહેલું નથી, બહુ જ મુશ્કેલ છે. આપણે સાચા મનથી બીજાની પ્રશંસા કરી શકતા નથી, આપણી સૌથી મોટામાં મોટી નબળાઈ એ છે. આપણે જો આપણા આંતરમનને વાત કરીએ, આંતરમનને ટટોલીએ, તો બાકી તો દેખીતી રીતે ખુશ કરવા માટે માઇક મળે તો બધા વખાણો બધા જ કરશું, પણ અંદરમાં અનુમોદના એ અંતરથી થાય છે, અંદરથી થાય છે, માટે અનુમોદના ગુણ છે. અને અધ્યાત્મના માર્ગમાં અનુમોદનાને અનિવાર્ય એમને કહી છે. જે ત્રણ વાતો એમને કહી, આ ક્લિન્સિંગ પ્રોસેસ બતાડી રહ્યા છે યશોવિજયજી મહારાજ. હરિભદ્રસુરી મહારાજના ચિંતનના આધારે એ ક્લિન્સિંગ પ્રોસેસ આપણને બતાડે છે. અને એમાં એ વાત કરે છે કે તમારે શરણ અંગીકાર કરવાના છે, પરમાત્મા ચાર શરણ અંગીકાર કરવાના છે, સાથે સાથે દુષ્કૃત્યો જે છે એનેથી પોતાની જાતને ડિસોસિએટ કરવાની છે, અને એની સાથે તમારે તમારી જાતને સશક્ત અનુભવવાની છે. કારણ કે જેવું આપણે દુષ્કૃત્યોથી જાતને ડિસોસિએટ કરી, એટલે થોડુંક એક ડિપ્રેશનની સેન્સ આવશે, કેટલા બધા પાપો મારા જીવનમાં થયા, કેટલા બધા પાપો મેં કર્યા. એ ડિપ્રેશનની સેન્સમાંથી બહાર આવવા માટે તમને સુકૃતની અનુમોદનાનો એક માર્ગ બતાવે છે. નહીં, યુ આર કેપેબલ, તમે બધું જ કરી શકો છો. અને એના માટે આપણા જે સુકૃતિઓ છે એની અનુમોદના કરવાથી જો આપણને અહંકાર આવતો હોય તો એ નહીં કરવી, બીજાની અનુમોદના કરવી, આજુબાજુ જોવું, જ્યાં આપણે જોઈએ ત્યાંથી સુકૃતિઓ શોધવાની આપણે કોશિશ કરવાની. જે વ્યક્તિ આપણા જીવનમાં દેખાય, જે વ્યક્તિ આપણી પાસે હોય, અહીંની ફેમિલી લાઈફ રિસ્ટ્રિક્ટેડ લાઈફ છે, થોડી એવી લાઈફ છે, ઘણા બધાને તમે રોજ મળતા પણ નથી. પણ એક પ્રયોગ કરી શકાય, દરરોજ આપણી જાણીતી એકાદ વ્યક્તિને ફોન કરીને એની એકાદ વિશેષતાને એપ્રિશિએટ કરવી, બહુ સાચા દિલથી. એક લિસ્ટ કરો કે કોણ કોણ વ્યક્તિઓ તમારી જાણીતી છે, જેને તમે જાણો છો, જેના જીવન વિશે જાણો છો, જેની પ્રવૃત્તિઓ વિશે જાણો છો. તો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કંઈક ને કંઈક તો સારું કરતી જ હોય, સોશિયલ ફિલ્ડમાં કરતી હોય, રિલિજિયસ ફિલ્ડમાં કરતી હોય, એજ્યુકેશનના ફિલ્ડમાં કરતી હોય, કોઈ પણ રીતે સારું કરતી હોય. તો એવી એકાદ એની વિશેષતા, એકાદ એવો ગુણ શોધી કાઢો અને એને એક ફોન કરીને આટલું જ કહો કે નહીં તમે આ કામ કર્યું હતું એવી મને ખબર પડી. ખરેખર બહુ સરસ, મને તમારી પ્રવૃત્તિ બહુ જ ગમે છે અને હું પણ ઈચ્છું છું કે ક્યારેક હું પણ આવી કોઈ એકાદ નાનકડી પ્રવૃત્તિ કરું. મતલબ આખો એક નાનકડો મેસેજ તમે આપવાની શરૂઆત કરો, તમે જુઓ તમારું મન એટલી પ્રસન્નતાનો અનુભવ કરશે. સવારના પોરમાં ઉઠીને તમારી આજુબાજુ જે વ્યક્તિઓ છે એની એકાદ વિશેષતા એને યાદ કરો. ખાસ કરીને જ્યારે કોઈના ઉપર ગુસ્સો આવે, કોઈના વર્તનથી આપણે દુભાઈએ અને બદલો લેવાનું મન થાય, કોણ જાણે કેમ આપણે આપણી જાતને ઓબ્ઝર્વ કરીએ તો એવું લાગે છે કે આપણો સ્વભાવ વધારે સેન્સિટિવ થતો જાય છે. જેમ જેમ આપણી ઉંમર વધે છે મેચ્યોરિટી વધવી જોઈએ, મેચ્યોરિટી આવવી જોઈએ. પ્રસંગોને ઘટનાઓને ગળતા આપણે શીખવું જોઈએ, પણ નથી શીખી શકતા. વધારે સેન્સિટિવ બનીએ છીએ, વધારે તરત જ ઇન્સ્ટન્ટલી આપણે રિએક્ટ કરતા થઈ જઈએ છીએ. બનવું તો એવું જોઈએ કે આટલા અનુભવો પછી ઇન્સ્ટન્ટ રિએક્ટ કરવાનું થોડુંક રેજિસ્ટ કરવું જોઈએ, આપણે બચવું જોઈએ એનાથી. આપણે જિંદગીમાં શીખ્યા શું, કયા અનુભવોથી આપણે શું શીખ લીધી, આટલું તો પહેલાં આપણે રિએક્ટ કરતા નહોતા. જરા ઓબ્ઝર્વ કરો, નાની નાની વાતમાં પહેલાં આપણે રિએક્ટ કરતા હતા નહીં, બહુ ટેક ઇટ ઇઝી લેતા હતા. જ્યારે આપણે યંગ હતા, આપણા બાળકો નાના હતા, ત્યારે કેટલી બધી જવાબદારીઓ હતી આપણે. તમે જોબ બી કરતા હતા, ઘર બી સાચવતા હતા, બાળકો સાચવતા હતા અને એની સાથે સોશિયલ થોડુંક કરતા હતા. તો એ વખતે તમને નહીં લાગતું કે આપણી તમારી પર્સનાલિટી એ વધારે મેચ્યોર હતી ત્યારે? નાની નાની વાતોને માઇન્ડ નહોતા કરતા, નાની નાની વાતોને મન પર લેતા નહોતા, કારણ કે ત્યારે જવાબદારીઓ ઘણી બધી હતી. હવે જવાબદારીઓ ઓછી થઈ ગઈ તો નાની નાની વાતોને આપણે માઇન્ડ કરતા થઈ ગયા. કોઈ વસ્તુ ક્યાં મૂકે છે બરાબર નથી મૂકી, નાની નાની વાતને માઇન્ડ કરીએ, નાની નાની વાતને આપણે ટોકતા થઈ ગયા આપણી જ પ્રિય વ્યક્તિને. હવે આમાં જુઓ, એક ઓબ્ઝર્વેશન કરજો, આ કોની સાથે કરીએ છીએ? જે આપણી પોતાની પ્રિય વ્યક્તિ છે એની સાથે. હવે એના માટે અહીંની જે ખાસ કરીને ફેમિલીની એક લાઈફ થઈ ગઈ છે કે અહીંયા પરિવારોની અંદર બે જણા જ હોય, દીકરા દીકરીઓ બહુ ઓછા સાથે રહેતા હોય, એટલે લાગણીનું આપણું જે તંત્ર છે એ એક જ વ્યક્તિ સાથે જોડાયેલું હોય, એટલે આવા બધા રિએક્શન્સ આવવાની પૂરેપૂરી સંભાવના છે. બટ નેચરલ છે, આમાં અનનેચરલ છે એવું નથી કહેતો, પણ એને જો આપણે રેજિસ્ટ કરી શકીએ તો શું થાય છે કે તમે સામી વ્યક્તિને થોડીક એક એપ્રિશિએટ કરવાની સેન્સ પેદા કરો. માનો કે કોઈના શબ્દોનો આપણને એના શબ્દોથી આપણને દુઃખ લાગે, ઇન્સ્ટન્ટલી આપણે રિએક્ટ કરીએ છીએ. તો તમે સામે પાછા એવા શબ્દો, આકરા શબ્દો કહો છો, એને મને દુઃખ પહોંચાડ્યું તો મને પણ એને દુઃખ પહોંચાડતા આવડે છે. એટલે આપણે શબ્દો જે છે, પછી આપણી ભાષા, આપણા શબ્દો આપણા કંટ્રોલમાં નથી રહેતા અને દુઃખ પહોંચાડવા માટેની ડિક્શનરી બહુ મોટી છે આપણી પાસે. એપ્રિશિએશન કરવા માટે શબ્દકોશ આપણે શોધવો પડે છે અને કોણ જાણે કેમ બીજી બધી વાતમાં આપણને આખા જગતનો ગુરુ ગૂગલ યાદ આવે. બીજું કંઈ શોધવું હોય તો ગૂગલ યાદ આવે આખા જગતનો ગુરુ, પણ કોઈના માટે એપ્રિશિએશન કરવું હોય ત્યારે શબ્દો આપણને મળતા નથી, ત્યારે ગૂગલમાં જઈને આપણે પૂછતા નથી કે એપ્રિશિએટ કેવી રીતે કરવું, ત્યારે કેમ યાદ નથી આવતું, ત્યારે શબ્દો કેમ નથી જડતા આપણને. એટલે કોઈ વ્યક્તિ તમારા ઉપર ગુસ્સો કરે આપણા ઉપર ને આપણને રિએક્ટ કરવાનું મન થાય, ઇન્સ્ટન્ટલી જવાબ આપવાનું મન થાય. ક્યારેક એવું પણ બને કે એને ખોટું કર્યું છે, એટલે આપણું મને એમ કે ખોટાને શું કામ ચલાવી લેવાનું, આપણે હું ખોટું બિલકુલ ન ચલાવું, મારે શું કામ ખોટું ચલાવવું જોઈએ. જો હું ખોટાને ચલાવું છું તો હું ખોટાને એપ્રિશિએટ કરું છું. આઈ વોન્ટ એલાઉ ધીસ. ઓકે, આ એક એટીટ્યુડ છે આપણો. હવે એ વખતે ઇન્સ્ટન્ટલી તમે તમારા મનમાં એક વિચાર કરો, આ વ્યક્તિએ મારા ઉપર ગુસ્સો કર્યો, હું એના પર પાછો ગુસ્સો કરીશ તો બરાબર છે, પણ આનાથી પરિણામ શું આવશે? એને મને ઘા આપ્યો એટલે સામે ઘા આપવો જરૂરી છે? ફરી પાછો એ મને ઘા આપશે એનો અંત આવશે જ નહીં. એના કરતા એને મને ઘા આપ્યો બરાબર, અત્યારે ઘા આપ્યો છે, પણ જિંદગીની ઘણી એવી પળો મેં ગુજારી છે આની સાથે કે એને મને મલમપટ્ટો કરેલો છે. એનામાં ઘણી વિશેષતાઓ છે. એ વખતે ઇન્સ્ટન્ટલી એનામાં સારું શું છે જે તમને બહુ જ ગમે છે યાદ કરો, તો તમારો ગુસ્સાનો ફોર્સ જે છે ને, અહંકારનો ફોર્સ ઓછો થશે, બ્રેક થશે. ગુસ્સો નહીં કરવો એવું બી હું નથી કહેતો, ગુસ્સો નહીં આવે, નહીં આવવો જોઈએ એવું પણ હું નથી કહેતો, ગુસ્સાનો ફોર્સ ઓછો થવો જોઈએ. ઇન્ટેન્સિટી ઓછી થવી જોઈએ, એન્ડ ધેટ વી કેન ડુ. ઇન્ટેન્સિટી ઇઝ ઇન અવર હેન્ડ. આપણે ઇન્ટેન્સિટી પેદા ના કરીએ તો શું કરીએ? ઇન્સ્ટન્ટલી એ વખતે એનામાં વિશેષતા કઈ છે, સારી વાત કઈ છે, એને સારું શું કર્યું છે મારા માટે, તો એના પર ગુસ્સો નહીં આવે તમને. અને ગમે એટલો ગુસ્સો આવેલો હશે, ગુસ્સો ઓગળી જશે. આવું આપણે શોધવું પડે. આપણને સુકૃતની અનુમોદના છે, એને આપણા માટે જે કંઈ સારું કર્યું હોય એ હંમેશા યાદ રાખવું. જીવનમાં જે નિકટની વ્યક્તિઓ છે એનું એક લિસ્ટ બનાવો, જેની સાથે રોજબરોજ વ્યવહાર પડે છે, રોજબરોજ ફોનનો વ્યવહાર થાય છે, રોજ મળવાનું થાય છે, અને એના થોડાક ગુણો, થોડીક વિશેષતાઓ, એને આપણા માટે જે કર્યું છે એની અંદરમાં એક ડાયરી બનાવીને મૂકી દો. અને જ્યારે કદાચ કોઈ કારણસર એના તરફથી કોઈ આઘાત લાગે તો એ વખતે એને આપણને જે સારો મેસેજ આપ્યો છે, સારી વાત કરી છે, એને યાદ કરવાનું. તો તમે જોજો તમારો ગુસ્સાનો ફોર્સ ઓછો થઈ જશે. આ વ્યક્તિ મને ગમે છે, એને મારા માટે ઘણું કરેલું છે, અત્યારે ભલે નથી કરતું, મારા માટે ઘણું કરેલું છે. ઘણા વખતે મા બાપને એક એવો પ્રોબ્લેમ હોય કે સંતાનો મોટા થતા જાય એટલે ભૂલતા જાય આપણને, આપણે એના માટે કેટલું બધું કરેલું હોય, આપણી જિંદગીના પ્રાઈમ ઇયર્સ આપણે એની પાછળ ખર્ચ્યા હોય, અને પછી સંતાનો દૂર જતા રહે, દૂર થઈ જાય, ત્યારે આપણને દુઃખ લાગે, અફસોસ થાય, અને ઘણી વખતે આપણે આપણી જાતને કર્સ પણ કરીએ, અને ક્યાંક આપણી પર્સનાલિટી આપણને સવાલ કરે કે આમાં મને શું મળ્યું, મેં મારા જિંદગીના આટલા પ્રાઈમ ઇયર્સ આપ્યા, વોટ આઈ હેવ ગેઇન. આવે વખતે મનને થોડીક જુદી રીતે સમજાવ. મેં કોના માટે કર્યું? મારા બાળકો માટે કર્યું. મેં દુનિયાના બાળકો માટે નથી કર્યું, મારા બાળકો માટે. મારા બાળકો મને ગમતા હતા માટે મેં કર્યું, અને મારા બાળકો હતા, મારો અંશ હતો, મારો હિસ્સો હતો, માટે મેં કર્યું. અને જ્યારે નાનપણમાં મેં કર્યું ત્યારે મેં એને કહ્યું નહોતું કે મોટા થઈને તારે આનો બદલો ચૂકવવાનો છે. મેં કોઈ લિસ્ટ રાખ્યું નથી કે રાખ્યું છે લિસ્ટ કે શું શું કર્યું તું, જો રાખ્યું જ નથી, કોઈ અપેક્ષા જ નહોતી રાખી. મારી ખુશી માટે મારું બાળક હસતું હતું તો મને ગમતું, એ નહોતું હસતું તો એને હસાવવા માટે કેટલી કોશિશ કરતા, એ નહોતું ખાતું તો એક કોળીઓ એને મોઢામાં મૂકવા માટે એની આગળ પાછળ ફરતા હતા, અને 5 કલાક સુધી આગળ પાછળ ફરતા હતા, એને પણ એન્જોય કરતા હતા, અને એ ખાઈ લે એટલે સંતોષ માનતા હતા. તો આ આનંદની પળો હતી, મેં મારી ખુશી માટે કરેલું હતું. આજે બાળકો, એક વસ્તુ સમજજો, તમે જે બાળકોમાં ડિપોઝિટ કરેલું છે એ નિષ્ફળ નથી જતું. આજે નહીં તો કાલે ઉગશે. બની શકે એનું રિટર્ન તમને નહીં મળે, એનું રિટર્ન એ એના બાળકોને આપશે. આપણે ડિપોઝિટ કરેલું આપણને જ મળે એવું જરૂરી નથી હોતું. તમે જ્યારે ડિપોઝિટ કરો છો ત્યારે મેચ્યોરિટી ડેટ એના પર મૂકી દો છો. હવે અનનોઇંગલી જો મેચ્યોરિટી ડેટ બહુ લાંબી મૂકી દીધી હોય તો જલ્દી પછી મેચ્યોર થઈને પાછું આવશે નહીં, આવશે જરૂર. તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન્સને એના પેરેન્ટ્સનો પ્રેમ મળશે, તમારા દીકરાઓ એના દીકરાને વધારે પ્રેમ કરશે, એવી રીતે પણ એ પ્રેમ તમારું નિષ્ફળ તો જવાનું જ નથી. નહીં કલ્યાણ કૃત કશ્ચિત તાતમધી ગચ્છતિ નિષ્ફળતામ ગચ્છતિ. ક્યારે પણ સત્કાર્ય નાનકડું પણ કર્યું હોય તે નિષ્ફળ જતું નથી, અને ક્યારે પણ સત્કાર્ય કર્યા પછી, સારું કર્યા પછી અફસોસ નહીં કરવો. એક મનમાં નક્કી કરો, સત્કાર્ય ન કરવો તો કંઈ વાંધો નહીં, નહીં કરવો, કોઈ તમને ફોર્સ નથી કરતું, પણ કર્યા પછી ક્યારે અફસોસ નહીં કરવાનો, ભલે કોઈના કહેવામાં આવીને કર્યું, આપણને નહોતું કરવું પરાણે કર્યું, પણ કર્યા પછી અફસોસ નહીં કરવો. કરી લીધું છે, થઈ ગયું છે તો એને એપ્રિશિએટ કરવું, અનુમોદના કરવી. આપણે ત્યાં શાસ્ત્રોમાં એક વાર્તા આવે છે, અને બહુ સરસ રીતે આ વાર્તા દ્વારા જ્ઞાની પુરુષો એક મેસેજ આપણને આપ્યો છે. એક ગામની અંદર એક શેઠને ત્યાં એક મુનિ ગયા ભિક્ષા લેવા માટે, ગોચરી લેવા માટે, અને ગયા તો બહુ ભાવુક વ્યક્તિ હતી. એ વ્યક્તિ ઊભી થઈ હાથ જોડ્યા એ શેઠે મારા સાહેબને કે પધારો પધારો પધારો. અને એને એકદમ યાદ આવ્યું કે સવારે જ કોઈ પાડોશીએ આવીને એને એક લાડવાનો ડબ્બો આપ્યો છે, ડબ્બામાં લાડવા છે, અને એને એવું કહ્યું છે કે બહુ સરસ લાડવા છે, તો લાવ મારા સાહેબ આવ્યા છે તો સારામાં સારી વસ્તુ આપણે એમને આપીએ. એ લાડવાનો ડબ્બો લઈ આવ્યો અને એ લાડવા મારા સાહેબને, ચાર લાડવા હતા, બે લાડવા મૂક્યા મારા સાહેબના પાતળામાં. મારા સાહેબે કીધું બસ વધારે નથી જોઈતા, પણ એનો ભાવ એટલો બધો વધી ગયો કે એને બીજા બે લાડવા, ચારે ચાર લાડવા મારા સાહેબના પાત્રમાં મૂકી દીધા અને એટલી ધન્યતાની લાગણી અનુભવવા લાગ્યો કે કેટલો સરસ લાભ મળ્યો, અનાયાસે લાડવા મારે ત્યાં આવી ગયા, હું તો લેવા બી નહોતો ગયો, અને મારા સાહેબના પાત્રમાં એ લાડવા પહોંચી ગયા. અને આ સાધુ મહારાજ એનો ઉપયોગ કરશે, એ આરાધના કરશે. એક જૈન પરિવારની અંદર વડાવાના પછીનો એક આનંદ આવી રીતે ઘૂંટાતો હોય છે. અહીંયા તો એ ચાન્સ મળતો નથી, પણ તમે ઇન્ડિયામાં ઘણી વખતે જોયું હશે, મારા સાહેબ ઘરે વોરવા આવે તો આપણે ત્યાં જઈએ છીએ ને, નાના નાના બાળકોના હાથે વોરાવવાનો આપણે આગ્રહ રાખીએ, આપણા બાળકો પણ આગ્રહ રાખે ને આપણે પણ એવી ઈચ્છીએ કે નાના બાળકો, કારણ કે એ શીખે, એ બાને શીખવાનું મહત્વનું નથી, એ વસ્તુ એને આનંદ આપે કે આ વસ્તુ વોરાવવાથી આપણે આનંદ અનુભવવાનો છે, એ મહત્વનું છે. એટલે આ સંસ્કાર પડતા હોય છે એની અંદર દાનના, રિસ્પેક્ટના, અને દાન કર્યા પછી આનંદ અનુભવવાના. એટલે મારા સાહેબને વોરાવ્યા પછી હંમેશા વાત શું કરે અંદર અંદર લોકો, બહુ સારો લાભ મળ્યો, આજે કેટલો સરસ લાભ મળ્યો આપણને, મારા સાહેબ આપણે ત્યાં આવ્યા, આવી બધી વાતો થતી હોય. ઇન્ડિયામાં તો એવું માનવામાં આવે નાના નાના ગામોમાં, નાના સેન્ટરમાં, કે જો મારા સાહેબ આપણે ત્યાં વરવા માટે ન આવે અને એ દિવસે આપણે જમવું પડે તો એ રાક્ષસ ભોજન કહેવાય, કે આપણા ઘરનું કોઈ વસ્તુ જે આપણે ખાવાની છે જો પાત્રમાં ન પડે તો એ ભોજન શુષ્ક થઈ ગયું આપણું ભોજન, આવી માન્યતા. આ સેઠે બહુ પ્રેમથી વરાવ્યું, એટલી ખુશી, એટલો આનંદ. મારા સાહેબ તો ધર્મલાભ આપીને નીકળી ગયા, બીજા ઘરમાં ગુજરી વરવા માટે ગયા. હવે આ બાજુમાં જે પેલા શેઠે આ મીઠાઈ એમને આપી હતી એ આવ્યા, અચાનક આવીને પૂછ્યું કે કેમ શેઠ, પેલે મીઠાઈ ખાધી કે નહીં, મેં લાડવા તમને આપ્યા હતા. અરે આજે તો બહુ સરસ લાભ મળ્યો, એ બધા લાડવા મેં મારા સાહેબને વરાઈ દીધા. શું વાત કરો છો? હા, મેં તો અત્યારે જ હમણાં જ મારા સાહેબ પધાર્યા, એમને લાડવા વરાઈ દીધા, મને લાભ મળ્યો, તમને બી લાભ મળ્યો. પણ તમે ચાખ્યા કે નહીં? કે ના, અમે તો વરાઈ દીધા બધા. હા, બધા વરાઈ દીધા. પણ એમાં શું હતું? અરે એ સિંહ કેસરિયા લાડવા હતા, જેવા તેવા લાડવા નહોતા. સિંહ કેસરિયા એટલે સવારે ખાઈએ તો સાંજ સુધી એનો સ્વાદ મોઢામાં આવ્યા જ કરે, આવ્યા જ કરે, એવા લાડવા હતા. માટે મેં તમને આપ્યા હતા, તમે બી ભલા માણસ, મારા સાહેબને અપાય કંઈ, બધું અપાતું હશે આવી રીતે કંઈ? શું થાય, તમારા નસીબમાં જ નહીં તો શું કરવાનું? પેલા સેઠ તો જતા રહ્યા. હા સેઠ, નથી સિંહ કેસરિયા લાડવા, મેં તો આવા લાડવા ક્યારેય ખાધા બી નથી, આટલા સરસ લાડવા. પેલા મારા સાહેબ તો ના પાડતા હતા, મેં વધારે પરાણે આપ્યા એમને, બે આપ્યા પછી એમને કીધું તો વધારે નથી જોઈતા. મેં કીધું ના ના, લો લો, મેં પરાણે આપ્યા, હું બી કેવો મૂર્ખો, મારે આવું આપવાની શું જરૂર હતી. ડબ્બો ખોલીને જોયું તો થોડોક કૂચો પડેલો હતો, થોડા ટુકડા પીસીસ પડેલા હતા. લઈને ચાખ્યું, આ શું ટેસ્ટ છે, વાહ, ખરેખર તો સિંહ કેસરિયા જ છે. પણ હવે હવે તો મહારાજને બતાતા હું નથી આપી દીધા, હવે શું કરવાનું? ઘરની બહાર આવીને જોયું, હો, મારા સાહેબ હજુ ગયા નથી, શેરીમાં જ છે, બાજુમાં ઘરમાં વરવા માટે ગયા હતા ને, એટલે પાછો ગયો હોય તો જઈને, મારા સાહેબ એક વિનંતી કરું છું તમને. એટલે મારા સાહેબને લાગ્યું કે આને હજુ બીજા લાડવા વરાવવા હશે. તો મારા સાહેબ કે ભાઈ મને ખપ નથી, હવે ખપ નથી, બસ તમે બહુ વરાયું, હવે મને ખપ નથી. ના ના મારા સાહેબ, અરે પણ શેઠ મને હવે ખપ નથી ભાઈ. તમને ખપ નથી, મને ખપ છે. એટલે કે મેં તમને જે આ ચાર લાડવા આપ્યા ને, પ્લીઝ તમે ચાર લાડવા મને પાછા આપી દો, હું તમને એના બદલે બીજા આઠ લાડવા આપું ચૂરમાના, આ લાડવા મને પાછા આપી દો. મારા સાહેબે કીધું કે કેમ ભાઈ, એમાંથી અપક્ષ્ય વસ્તુ હતી, અમારાથી વોરેલું પાછું ન અપાય, અમારાથી વોરેલું પાછું ન અપાય. અપક્ષ્ય વસ્તુ હોય કે જે અમને ન ખપતી હોય, ન કલ્પતી હોય, એવી કઈ વસ્તુ આવી ગઈ હોય તમારે પાછી આપી દેવાય, બાકી પાછી ન અપાય. તો ના ના, પાછું મને પાછું આપ્યું, હું બીજા લાડવા આપું છું તમને, હું ચારના બદલે આઠ આપું છું. મારા સાહેબ કીધું, તમે જો ના આપ્યા હોત તો અમારે આ ચાર બી નહોતા જોઈતા, પણ હવે અમારા આચાર મુજબ અમે વરી લીધું અને વસ્તુ અમને ખપે એવી છે, તો અમે પાછી ના આપી શકીએ, અને એના માટે મારે મારા ગુરુ મહારાજને પૂછવું પડે, કારણ કે અમે એકવાર વરી લઈએ પછી વસ્તુની માલિકી અમારા ગુરુ મહારાજની થઈ જાય, જે ગુરુ હોય અમારા એમની માલિકી થઈ જાય. અને સાધુ જીવનમાં નિયમ હોય, કંઈ પણ ગોચરી વરે તો પછી પોતાના ગુરુ મહારાજને બતાવવું પડે એ બધું લઈ જઈને. આવી એક લોકોની સિસ્ટમ છે, એવો વ્યવહાર છે. એટલે ગુરુ જુએ કે આ તમે બરાબર લાવ્યા છો કે નથી લાવ્યા, ક્યાંથી લાવ્યા છો, પૂછે બી ખરા કે આટલા બધા લાડવા લાવ્યા, તેને ત્યાં કેટલા લાડવા હતા તમારે. કારણ કે સાધુનો એક નિયમ છે, એને એટલું જ વરવાનું હોય કે સામી વ્યક્તિને બીજું નવું બનાવવું ન પડે. તમારે ત્યાં ચાર રોટલી હોય અને ખબર હોય કે તમારે જો જમવાનું બાકી છે, ખ્યાલ આવી જાય સાધુને, તો ચારે ચાર રોટલી ન લે, કારણ કે ચાર લઈ લે તમે બીજી બનાવો, એક જ રોટલી લે તો ત્રણ રોટલી હોય, તો એક રોટલી માટે માણસ કંઈ નવું ન બનાવે, બીજી ન બનાવે. તો એટલું એ માણસ જે છે ચલાવી લે. અને પેલા તો જોઈન્ટ ફેમિલી હતા, મોટા ફેમિલી હતા, એટલે રસોઈ ઘણી બધી બનતી હતી. હવે આ તો આ અને આ શેઠના મગજમાં ધૂન ચડી ગઈ, સિંહકેસરિયા સિંહકેસરિયા. એટલે એને તો મહારાજનો હાથ પકડ્યો અને મહારાજની જે જોડી હતી પાત્ર એમાં હાથ નાખે પરાણે લઈ લેવા માટે. માણસ જ્યારે પદાર્થની પાછળ લાગે છે પછી વિવેક ભૂલી જાય છે. જુઓ વરાવતી વખતે એના ભાવ કેવા હતા, વરાવ્યા પછીના વિચારો કેવા હતા, કેટલો સરસ લાભ મળ્યો, કેટલો સરસ લાભ મળ્યો, ત્યાં સુધી એને ખબર નથી કે આ પદાર્થ કેવું છે. પણ જ્યાં ખબર પડી કે પદાર્થ આટલું વિશિષ્ટ છે, આખા ભાવ બદલાઈ ગયા. દાનનો આખો પરિણામ, દાનની આખી વૃત્તિ બદલાઈ ગઈ. હવે આ છીના જપટીમાં શું થયું કે પાતળું થઈ ગયું ઊંધું અને લાડવા બધા પડી ગયા માટીની અંદર. એ જમાનામાં માટી હતી ઇન્ડિયાની અંદર, કે આવા તમારા ફ્લોરિંગવાળા રોડ તો હતા નહીં, માટીવાળા રસ્તા બધા, લાડવા પડી ગયા માટીમાં. મારા સાહેબ તો શું કરે, અફસોસ વ્યક્ત કરીને જતા રહ્યા. આ સેઠ, હાય મારા લાડવા, હાય મારા લાડવા. મહારાજ કેવા કહેવાય, લાડવા પાછા ન અપાય એમને, અમે આપ્યા તો શું થઈ ગયું, આપણે પાછા ન લેવાય કે. મારા સાહેબ બી એવા છે ને, આ મહારાજ હવે જિંદગીની અંદર ક્યારેય કોઈ મહારાજને આપવું જ નહીં. હું મહારાજને આપવાનું નહીં, મારા ઘરે બોલાવવાનો નથી કોઈ મહારાજને, હું મહારાજનું મોઢું નહીં જોઉં. જો એની વૃત્તિ જે છે, એક જ જે પ્રેમથી એને લાડવા ભોરાયા છે, અંદરનો અણગમો કેવો વધે છે હવે. અને અફસોસ, નકામા મેં વોરાવ્યા, મારે શું કામ વોરાવાની જરૂર હતી, બધો જ અફસોસ કરે છે. એવું પ્રતિબંધક અંતરાય કર્મ એને બાંધ્યું. બે કર્મો એકી સાથે બાંધ્યા. પહેલા જે દાન આપ્યું એના કારણે જબરદસ્ત પુણ્યાનું બંદી પુણ્ય એને બાંધ્યું. એટલું સરસ પુણ્યાનું બંદી પુણ્ય બાંધ્યું કે પછી એ શેઠનું મૃત્યુ થાય છે. મૃત્યુ થયા પછી પેલું જે કર્મ બાંધ્યું હતું એ પણ નિકાચિત બાંધ્યું હતું એને. કારણ કે કોઈ પણ શુભ કામની તમે અનુમોદના કરો તો એ કર્મ નિકાચિત બને છે. નિકાચિત એટલે સ્ટ્રોંગ બની જાય છે. એ રિઝલ્ટ તમને આપે આપે ને આપે. કર્મ બે જાતના હોય, નિકાચિત અને અનિકાચિત. નિકાચિત એટલે એ રિઝલ્ટ આપે છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તે દુનિયા આમની તેમ થઈ જાય, નિકાચિત કર્મ તમારે ભોગવવા જ પડે, શુભ હોય કે અશુભ હોય. પછીના જે કર્મ બાંધ્યા પ્રતિબંધક કર્મો, અંતરાયના કર્મો, કારણ કે દાન આપીને પછી જો અફસોસ કરે તો એનાથી ભોગાંતરાય અને ઉપભોગાંતરાય કર્મ બંધાય. ભોગાંતરાય અને ઉપભોગાંતરાય કર્મ એટલે ખાવા પીવા પહેરવા ઓઢવાની વસ્તુઓનો તમે તમારી પાસે હોવા છતાં ઉપભોગ કરી ન શકો, ભોગવી ન શકો, એને તમારી પાસે છે પણ ન ભોગવી શકો. અને આ શેઠ એવું કર્મ બાંધી લે. એટલે રાજગ્રહની અંદર એમનો જન્મ થયો, અપાર સંપત્તિ એની પાસે, ઘણી બધી સંપત્તિ મળી, અને એ જે કંઈ કામ કરે એમાં એને સંપત્તિ મળે, અને એની પોતાની બધી સંપત્તિનો સંગ્રહ કરી અને પ્રેશિયસ સ્ટોન, રત્નો, ડાયમંડ, હીરા વગેરેથી મળેલા બે બળદ એને બનાવ્યા, બળદની આકૃતિ બનાવી, એની અંદર ઠાસી ઠાસીને બધા આવા રત્નો બધા ભર્યા. જેમ સ્ટડી આખું એક બળદનું સ્ટ્રક્ચર બનાવ્યું, બે બળદ એના બનાવ્યા એવા. અને પોતાના ઘરના ભૈરાની અંદર, ઘર તો એકદમ સાદું સિમ્પલ. હવે સંપત્તિ એને ખૂબ બધી મળી, એના માટે પુરુષાર્થ પણ એવો કરે કે વરસાદની વરસતી રાતમાં નદીમાં કૂદે અને જે લાકડા તણાઈ જતા હોય, ચંદનના લાકડા, એ જમાનામાં ચંદનના લાકડા બહુ કિંમતી લાકડા, એ ચંદનના લાકડાને ખેંચી લાવે અને એ લાકડાને વેચે, એટલે ચંદનના લાકડાની કિંમત બહુ જ વધારે મળે, અને આ રીતે સંપત્તિ ભેગી કરે. એકવાર સૈનિક રાજા પોતાના મહેલના ઝરૂખાની અંદર બેઠતો, ચેલના રાણી સાથે બેઠેલી હતી, અને અચાનક વીજળી ઝપકે છે તો ચેલનાએ જોયું તો નદીની અંદર કોઈ માણસ કૂદે છે અને પાછો બહાર આવે છે. એક બે વાર વીજળી ઝપકી અને એને આવું જોયું કે પેલું લાકડા ખેંચીને લઈ આવે છે. એને સૈનિકને કહ્યું કે તમે કેવું રાજ્યની વ્યવસ્થા તમે કરી છે, તમારા રાજ્યમાં કેટલા દુઃખી લોકો છે, આટલો વરસાદ વરસી રહ્યો છે, કેવું અંધારું છવાયેલું છે, ને પેલો દુઃખી માણસ નદીમાં કૂદે છે, લાકડા ભેગા કરે છે, કેટલો તો ગરીબ હશે એ, તો તમે તમારી પ્રજાની કંઈ સંભાળ લો છો કે નથી લેતા. શ્રેણીકે બીજા દિવસે સવારે માણસોને બોલાવીને કીધું કે તમે તપાસ કરો કે નદીના કિનારે કોણ માણસ રાત્રે નદીમાં કૂદીને લાકડા ભેગા કરે છે. તો પકડી લાવ્યા પેલા શેઠને, કે આ શેઠ હતા રાત્રે નદીમાં જઈને લાકડા ભેગા કરતા. રાજાએ પૂછ્યું, ભાઈ તને શું તકલીફ છે, તને શું જોઈએ છે, હું તને જે જોઈએ તે આપું, આટલા વરસાદની અંદર તું શું કામ આવું કામ કરે છે. કે મહારાજા હું બહુ ગરીબ છું, પણ તને શું જોઈએ છે? તું મને કહે. તને ખાવાનું જોઈતું તો તને ખાવાનું આપું. ના ના, મને કંઈ જોઈતું નથી. મારી પાસે મારા બળદના બે શિંગડા નથી, મારે બે શિંગડા જોઈએ છે. કે ગાંડો થઈ ગયો છે તું? શિંગડા જોઈએ છે? હું તને બે બળદ આપી દઉં, લઈ જા તું બળદ. મહારાજા, મારા બળદ તમે જોયા નથી, માત્ર તમે એવું કહો છો. એવા તારા બળદ કે નવાઈ નવાઈ ના બળદ છે કે? હા. રાજા આવે છે એને ત્યાં, જુએ છે તો ઝૂંપડા જેવું ઘર છે એનું તો, સાવ કપડા બી મેલા ગયેલા એના, એના પરિવારના જોઈએ તો ચહેરા બધાના ઉદાસ, જાણે કે દિવસ સુધી કોઈ ખાધું ના હોય, પીધું ના હોય. સારું, ભોયરાની અંદર ઉતરે છે રાજા, અને ભોયરાની અંદર જઈને એક આખા ઓરડામાં જુએ છે તો બે મોટા હૃષ્ટ પુષ્ટ વૃષભ બળદો, પણ બધા જ પ્રેશિયસ સ્ટોનના બનેલા, જેમ્સ ને હીરા ને ડાયમંડ ને બધું આમ જડેલું હતું એની અંદર. રાજા તો આશ્ચર્યચકિત થઈ જાય. રાજાને થઈ જાય છે કે આની પાસે આટલી સંપત્તિ છે, મારી પાસે મારા ખજાનામાં પણ આવા બધા પ્રેશિયસ સ્ટોન જે છે કે આવા કિંમતી રત્નો છે ને, પણ એ બળદને શિંગડા હજુ બનાવવાના બાકી હતા. રાજા કે મારું ગજું નથી ભાઈ તને આવા બે શિંગડા આપવાનું, પણ ભલા માણસ તારી પાસે આટલું છે તો તું શું કામ આવી મહેનત કરે છે? આરામથી જીવ ને, મજેથી જીવ, આનંદથી જીવ. ના ના મહારાજા, મારે હજુ ઘણું બધું ભેગું કરવાનું છે. પણ તું આનંદથી આરામથી કેમ નથી રહેતો? એના પરિવારવાળાને પૂછ્યું કે ભાઈ ખાવા પીવા તમે લોકો શું આરામથી? અરે કે અમને તેલ ને ચોળા ખાવા પડે છે, કશું ખાવા નથી દેતા અમારા બાપા, બધું પકડીને બેઠા છે. કર્મ જ્યારે ઉદયમાં આવે ને, આની એવી એનામાં વૃત્તિ એવી, કોઈને કશું જ ભોગવવા ન દે, પોતે તો ન ભોગવે, ભોગવવા ન દે, કોઈને ઉપયોગ પણ ન કરવા દે, અને અંદરમાં ને અંદરમાં મારી સંપત્તિ હું એનું રક્ષણ કરું, કોઈ લઈ ન જાય, કોઈ એને ચોરી ન જાય, કોઈ એમાંથી એકાદ વસ્તુ લઈ ન લે. એટલે સતત એ આર્ત ધ્યાનની અંદર મનમાં સંકલેશ સતત એને, ને એમાંથી એવા કર્મો પછી વિચાર કરે છે જો કોઈ આમાંથી કંઈક લઈ જશે તો એને ખતમ કરી નાખીશ. રૌદ્ર ધ્યાન, પહેલાં તો માત્ર આર્ત ધ્યાન આ મારું છે, કોઈ લઈ ન જાય, પણ કોઈ લઈ જાય તો હું એને મારી નાખું, કેમ લઈ જાય, આ મારું છે. રૌદ્ર ધ્યાન, અને રૌદ્ર ધ્યાનની અંદર જે કર્મ બંધાય એટલે નરકમાં જવાનું આયુષ્ય બંધાય, અને એ આત્મા મરીને શાસ્ત્રોમાં કથામાં એમ કહેવામાં આવ્યું કે સાતમી નરકમાં એ આત્મા ગયો. હવે જુઓ એને જીવનમાં પાપ શું કર્યું હતું? કોઈ જ પાપ નહોતું કર્યું, એવું કોઈ પાપ મોટું કર્યું નહોતું એને, પણ કથાની અંદર માત્ર એક સત્કાર્ય કર્યા પછી જે અફસોસ એને કર્યો એના કારણે ઘણું બધું મળ્યું એને, પણ પોતાનું જ મળેલું પોતે ભોગવી ન શક્યું. જીવનમાં સત્કાર્ય જો કરીએ આપણે, કોઈ તમને ફોર્સ નથી કરતું, કર્યું કોઈ મિત્રની પ્રેરણાથી, સગા સંબંધીની પ્રેરણાથી, અથવા તો આપણે સંઘમાં, સોસાયટીમાં, સમાજમાં છીએ અને ક્યારેક સમાજની અંદર બધાની સાથે બેસતા હોઈએ, ઉઠતા હોઈએ તો પાર્ટિસિપેટ કરવું પડે, ને આપણે કર્યું, દાન આપ્યું, કંઈ બી કર્યું, એનું ક્યારે અફસોસ નહીં કરો. અફસોસ જો કરશું તો જે સુકૃત બંધાશે ને, જે બંધાયું સુકૃત, એના પ્રતિબંધક કર્મો બંધાશે. કારણ કે અફસોસ તમે મનમાં ઘૂંટો છો, એના કરતાં સુકૃત થઈ ગયું બહુ સારું થયું, આપણને મોકો મળ્યો, સારો ચાન્સ મળ્યો, આપણા હાથે સુકૃત થઈ ગયું, આવી અનુમોદનાનો ભાવ હશે તો પેલું શુભ જે છે ને નાનકડું પણ શું આટલું મોટું થઈ જશે, ઘૂંટાતું જશે, ઘૂંટાતું જશે. અંતરાય કર્મો બહુ જ ખરાબ રીતે આપણને પરેશાન કરે છે. ઘરમાં બધું જ છે, સરસ બહાર શોપિંગ કરવા ગયા, સરસ મજાનો કિંમતી ડ્રેસ લઈ આવ્યા, અને વિચાર કર્યો કે આવતીકાલે ક્યાંક પાર્ટીમાં જવાનું છે, આપણે સરસ મજાનો ડ્રેસ પહેરીને જઈશું. બધું જ પ્લાનિંગ કર્યું, આયોજન કર્યું, અને કેવો વટ પડી જશે પાર્ટીની અંદર, બધા મને પૂછશે કે ક્યાંથી લીધું, ક્યાંથી લીધું, હું આ જવાબ આપીશ, આ પ્રમાણે કંઈ બધું પ્લાનિંગ કરીએ છીએ. રાત્રે સૂઈ ગયા અને વહેલી સવારે ઉઠ્યા, ત્યાં શરીરમાં થોડું ઇચિંગ થતું હતું, ખંજવાળ આવતી હતી, એટલે જરાક આમ ખણ્યું તો સ્કિન લાલ થઈ ગઈ, ચાઠું પડ્યું, એટલે તરત જ ડૉક્ટરને ફોન કર્યો કે મને બહુ જ ખંજવાળ આવે છે, ઇચિંગ થાય છે, અને ચામડી રેશ રેશ બધું થઈ ગયું છે. ઓકે, બીજું બધું તો પછી, પણ તમે પહેલાં એક કામ કરો, કોઈ પણ જાતના સિન્થેટિક કપડાં તમારે નહીં પહેરવાના, માત્ર અને માત્ર કોટનના કપડાં પહેરજો. હવે અઠવાડિયા સુધી, જ્યાં સુધી આ રેશ મટે નહીં ત્યાં સુધી સિન્થેટિક કપડાં તમારાથી પહેરાશે નહીં. જો સિન્થેટિક કપડાં પહેરશો તો રેશ વધી જશે અને આ એલર્જી છે તમને. પણ હું તો કાલે આટલું સરસ મજાનો ડ્રેસ ખરીદીને લાવી છું, મારે આજે પાર્ટીમાં જવાનું હતું, જે હોય તે. બધો પ્લાન કરેલો હતો. તમારી સામે તમારી વસ્તુ છે, તમારા હાથમાં છે, તમારી જ છે, તમે વાપરી શકતા નથી. આ અંતરાય કરવો, ઉપભોગાંતરાય કરવો. ખાવા પીવાના પદાર્થો, કબહી કષ્ટે ધનપતિ થાવે અંતરાય ફળ આવે, રોગી પરવશ અન્ન અરુચિ ઉત્તમ ધાન્ય ન ફાવે. અંતરાય કર્મ, સરસ મજાની મીઠાઈના પેકેટ ઇન્ડિયાથી કોઈએ મોકલાવ્યા, સરસ મજાનો આમ ખુશ્બુદાર મગમગતો મુખવાસો મોકલાવ્યો, પણ ડોક્ટરે કહેલું છે ડાયાબિટીસ છે, ખબરદાર જો એકાદ મીઠાઈનો ટુકડો પણ ખાધો છે તો. સામે મીઠાઈ પડેલી હોય અને તમારા સ્પાઉસ જે છે આરામથી ખાતા હોય તમારી સામે જોઈને, અને પાછું કે ખાવું છે ચાખવું છે તારે, રહેવા દે ને તાંદો ડાયાબિટીસ છે, નકર મુશ્કેલી થશે, રહેવા દે, એન્જોય કરે છે અને તમે બેઠા બેઠા જુઓ છો. આ અંતરાય કર્મ, પાસે વસ્તુ હોવા છતાં આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. આ અંતરાકર્મ સેનાથી બંધાય છે? અફસોસ કરવાથી. સુકૃત કર્યા પછી અફસોસ કરીએ એનાથી આ અંતરાય કર્મ બંધાય. વસ્તુ મળે ખરી, કારણ કે તમે દાન આપ્યું છે તો તમને મળશે, પણ તમે એનો ઉપભોગ નહીં કરી શકો. અંતરાય કર્મ નહીં બાંધવો આપણે. થઈ ગયું છે દાન, કંઈ વાંધો નહીં, હવે ભવિષ્યમાં નથી કરવું તો ત્યારે વિચારશું, અત્યારે એનો અફસોસ નથી કરવો. કદાચ આપણને લાગ્યું કે ખોટી વ્યક્તિને આપણે દાન કર્યું, આપણા પૈસાનો મિસયુઝ કરશે, પછી આપણને ખબર પડી કે આપણે દાન કર્યું પણ એ તો મિસયુઝ કરશે એનું, કંઈ વાંધો નહીં, આપણે દાન સાચા ભાવથી કર્યું છે. એ શું કરશે? હવે બી કેરફુલ કે નેક્સ્ટ ટાઈમ આપણે એને નથી આપવું, અથવા નેક્સ્ટ ટાઈમ આપણે એવી પ્રવૃત્તિમાં નથી આપવું, પણ આપ્યા પછી એનો અફસોસ કરવો નહીં. બહુ બહુ તો આપણે એવું વિચારવું, આપણને ખબર પડે કે મારા પૈસાનો મિસયુઝ થાય છે, તો કહેવા આપણે મનમાં સંકલ્પ કરવાનો કે મેં જે પૈસા આપ્યા છે એ સારા માટે આપ્યા છે, એમાંથી જે કંઈ સારું થશે એમાં મારી અનુમોદના છે, ખોટું અને ખરાબ થાય તેમાં મારે કંઈ લેવા દેવા નથી, આપણી જાતને વિડ્રો કરી દેવાની. એટલે શું થશે કે અશુભની અનુમોદનાથી આપણે બચી જઈશું, આપણે આપણી જાતને રિસ્ટ્રિક્ટ કરી દઈશું, પણ સુકૃતની અનુમોદના કરવાની આદત એટલા માટે પાડવી જરૂરી છે કારણ કે આપણા જીવનમાં આનંદની કમી છે, અવસાદ બહુ છે, અફસોસ બહુ છે આપણા જીવનમાં. નાની નાની વાતની અંદર આપણું હૃદય જે છે એ દુઃખ અનુભવે છે, પીડા અનુભવે છે. આપણે આપણી જાતને ખુશ રાખી શકતા નથી, આખી દુનિયાને ખુશ રાખવાની તો વાત જવા દો. દુર્લભમ ખલુ સ્વચિત્ત રંજનમ, પોતાના મનને ખુશ રાખવું એ સૌથી અઘરામાં અઘરી વસ્તુ છે, અને જાતને ખુશ રાખવા માટે તમારે પ્રસન્નતાનો અનુભવ કરો. તમારા સુકૃતની અનુમોદના કરો, તમારી આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ સુકૃત કરતી હોય, સારા કામો કરતી હોય તો એની અનુમોદના કરો. અને બીજી એક વસ્તુ, અનુમોદના માત્ર વિચારથી નહીં કરો, તમે મેસેજ આપો. કંઈક સારું ગમે, કોઈકનું કંઈ પણ સારું ગમે તો મેસેજ આપો કે નહીં તમારી આ વાત મને બહુ જ ગમી. આવો એક સાચા દિલનો મેસેજ આપો. માત્ર માત્ર મનમાં અનુમોદના કરવાથી ઠીક છે, પણ મેસેજ આપવો એ પણ જરૂરી છે. આપણે ભૂલે કરીએ છીએ અને કદાચ ક્યારેક આપણને મનના ઊંડા એક ખૂણામાં આવો અફસોસ પણ થતો હશે. જિંદગીમાં જે વ્યક્તિને પહેલો પ્રેમ કર્યો તો એને કહી નતા શક્યા કે મેં તને કેટલો પ્રેમ કર્યો છે, એનો અફસોસ આજે પણ થતો હોય છે આપણને ઘણી વખતે, એવું બનતું હોય છે. જો કહી દીધું હોત તો આખી સ્ટોરી જુદી હોત, એવું પણ બને, એવું પણ વિચારતા હોઈએ આપણે. એટલે સારું કંઈ પણ લાગે તો કહેવાની હિંમત રાખો, કહો, તમે એપ્રિશિએટ કરો. સારાનો પ્રચાર થાય, સારાનો પ્રસાર થાય બહુ જરૂરી છે આપણા સમાજની અંદર. આમે સારું બહુ ઓછું થાય છે કારણ કે સારાને એપ્રિશિએટ કરનારા લોકો નથી. સારાને એપ્રિશિએટ નહીં કરો તો સારાનો મેસેજ કેવી રીતે પહોંચશે? તમે જુઓ, આજે આપણે બીજા સમાજની ચર્ચા નથી કરતા, આપણા સમાજમાં જોવા જઈએ તો સારા કાર્યકર્તાઓ મળતા નથી આપણને સંઘમાં. કેમ? કારણ શું એની પાછળ? કારણ કે એપ્રિશિએશનની સેન્સ નથી. બધાને કોમેન્ટ કરવી છે, બધાને નુક્તેચીની કરવી છે. કામ કરે માણસ તો થોડી ભૂલ બી થાય. જે લોકો ઘરથી બહાર નીકળે છે એ ક્યાંક પહોંચે છે, ભલે અથડાતા કૂટાતા પહોંચે પણ પહોંચે છે, પણ જે નીકળતા જ નથી એ તો બેસી જ રહે છે ને. સમાજના કામો કરવા હોય તો કોઈ વ્યક્તિ ભૂલ કરે એની ભૂલ થાય. દરેક વ્યક્તિ પરફેક્ટ તો છે નહીં. હવે ભૂલને આપણે એકદમ ઉજાગર કરીએ, ભૂલને એકદમ એક્સપોઝ કરીએ એને, તો એનું મનોબળ તૂટી જશે, બીજા માણસો કાર્ય કરવા માટે આગળ નહીં આવે. જોકે જેને સમાજના અને સંઘના કાર્યો કરવા હોય એ લોકોએ એટીટ્યુડ બનાવવો પડે. એને પોતાની જાતને જાડી ચામડીની બનાવવી પડે. કોઈ કંઈ બહુ પરવા કરવાની જ નહીં, આપણે કામ કરવું છે ને. કારણ કે જો બધી વ્યક્તિ એવો વિચાર કરે કે ના હું કામ કરું મને કોઈ કંઈ કહેવાનું નહીં, તો કામ થઈ ન શકે સંઘની અંદર, સમાજના કામો ન થઈ શકે. અને સંઘ અને સમાજના કામોમાં આપણી બુદ્ધિ છે, આપણી શક્તિ છે, તો આપણે કોન્ટ્રીબ્યુટ કરવું જ જોઈએ. આ ઋણ છે આપણું, આપણે સેવા નથી કરતા. ભલે સંઘની સેવાનું નામ આપણે આપી ગયા તો ઋણ અદા કરીએ છીએ. આ પ્રભુના શાસનનું આપણા ઉપર જબરદસ્ત ઋણ છે કે આ સંઘના માટે આપણે કંઈક કરી શકીએ. તે ઋણમાંથી મુક્ત થવાનો એક ચાન્સ આપણને મળે છે, અને જો નથી કરતા તો એ ઋણ લઈને જન્મ જન્માંતરમાં આપણે જવું પડશે. આપણું અસ્તિત્વ એકલું નથી, ઇન્ટિગ્રેટેડ લાઈફ છે. આખી સૃષ્ટિ જે છે ને ઇન્ટિગ્રેટેડ છે. દરેક જીવાત્મા પાસેથી આપણે કંઈક ને કંઈક લીધેલું છે. આપણા જ્ઞાની પુરુષો એમ કહે છે કે આ સૃષ્ટિમાં એક પણ વ્યક્તિ એવી નથી કે જેની સાથે તમે કોઈને કોઈ જાતનો સંબંધ બાંધ્યો ન હોય. એક પણ વ્યક્તિ એવી નથી. અનંત અનંત પૂતગલો છે, અનંત અનંત જીવાત્માઓ છે, બધાની સાથે કોક ને કોક સંબંધની અંદર ક્યારેક ને ક્યારેક આપણે આવેલા હોઈશું. તો આ તો આખું વિશ્વ જે છે તમારું કુટુંબ છે, આખું યુનિવર્સ એ તમારો પરિવાર છે. ઉપનિષદોની અંદર એક કન્સેપ્ટ બહુ સરસ આપેલો છે, યત્ર વિશ્વ ભવત્યૈક નીડમ, જે આખું વિશ્વ જે છે એક માળો બની જાય છે. આખું વિશ્વ બધા જ આપણા ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક તો આપણે જોડાતા હોઈએ. ક્યાંક જોડાણ હોય, આપણને જોડાણ ક્યારેક ખબર હોય ક્યારેક ખબર ન હોય. તો જ્યારે જ્યારે સુકૃતની અનુમોદના, એટલે એવો ભાવ મનમાં પેદા કરવાનો કે આ વિશ્વમાં જે લોકો સારું કરે છે, કોઈ પણ લોકો સારું કરે છે, ભલે હું જાણું કે ન જાણું, મને ખબર પડે કે ન પડે, હું એની અનુમોદના કરું છું. યશો વિજયજી મહારાજ આ વાતને બહુ સરસ રીતે આપણને સમજાવે છે. એટલે સૌથી પહેલા એ જે છે તીર્થંકર પરમાત્માથી પ્રારંભ કરે છે કે અર્યંત પરમાત્માનો ઉપકાર, સિદ્ધ પરમાત્માનો ઉપકાર, આ પંચ પરમેષ્ઠી તત્વો, પરમ ઇષ્ટ તત્વો, સર્વશ્રેષ્ઠ તત્વો, એની આપણે અનુમોદના કરીએ, ત્યાંથી પ્રારંભ કરીએ. અર્યંત પરમાત્માની અનુમોદના, અર્યંત પરમાત્માએ ધર્મની સ્થાપના કરી ન હોત, તીર્થંકરોએ ધર્મનો માર્ગ ન બતાવ્યો હોત, તો આપણને ધર્મ મળત ક્યાંથી? આપણે આરાધના કરત કેવી રીતે? કેટલો મોટો એમનો ઉપકાર છે. શ્રમણ ભગવાન મહાવીરના પ્રત્યે રોજ હૃદયનો અહોભાવ વ્યક્ત કરવો જોઈએ કે પ્રભુ તમે ધર્મતીર્થની સ્થાપના કરી તો એ ધર્મ આજે અમને મળ્યો, અને અમે થોડી ઘણી નાનકડી એકાદ ધર્મક્રિયા પણ કરી શકીએ છીએ કે જેનાથી અમારું મન આર્થ ધ્યાનથી બચે છે. આ તીર્થંકર પરમાત્માનો ઉપકાર છે, અનંત સિદ્ધ ભગવંતોનો ઉપકાર. આપણો એક કન્સેપ્ટ છે, શાસ્ત્રીય કન્સેપ્ટ છે, એક આત્મા જ્યારે સિદ્ધ બને ત્યારે એક આત્મા નિગોદમાંથી બહાર આવે, કે જીવનના વિકાસના ક્રમનો જ્યાં પ્રારંભ થાય છે, એક પ્રારંભિક બિંદુ છે વિકાસનો ક્રમ. ક્યારે આપણે આપણા જીવનનો વિકાસ ક્રમ પ્રારંભ કર્યો? સાયન્સની ભાષામાં અમીબામાંથી જે જીવનની આખી એક સૃષ્ટિ પ્રારંભ થાય છે, આપણે અનંત નિગોદમાંથી આપણો આત્મા બહાર આવે છે. આ એક સિદ્ધ ભગવંત એક કન્સેપ્ટ આપેલો છે. કયા સિદ્ધ ભગવંતોનો આપણા ઉપર ઉપકાર છે આપણને ખબર નથી. કોક આત્મા સિદ્ધ થયો હશે માટે આપણે અનંત નિગોદમાંથી બહાર આવ્યા. આપણા જીવનનો અસ્તિત્વનો અસ્તિત્વ તો હતું, સુષુપ્ત અસ્તિત્વ હતું, એ અસ્તિત્વના વિકાસનો પ્રારંભ થયો, નહીં તો હજુ પણ આપણે અનંત નિગોદની અંદર રહેલા હોત. આ કન્સેપ્ટ જે છે આ સિદ્ધ પરમાત્માનો ઉપકાર. જ્યારે જ્યારે નવકાર મંત્ર આપણે બોલીએ ને તો નમો અરિહંતાણમ, એની સાથે જ અર્યંત પરમાત્માનો ઉપકાર, ધર્મતીર્થની સ્થાપના કરતા અર્યંત પરમાત્મા આપણી નજર સમક્ષ આવવા જોઈએ, નમો અરિહંતાણમ બોલવાની સાથે જ. અને નમો અરિહંતાણમ બોલવા માત્રથી આ સૃષ્ટિમાં જે અર્યંત પરમાત્મા છે, જે ભૂતકાળમાં થઈ ગયા છે, ભવિષ્યમાં જે થવાના છે, એ બધાને આપણો નમસ્કાર પહોંચે છે. જો આ જાગૃતિની સાથે, અવેરનેસની સાથે માત્ર એક નમસ્કારની ક્રિયા આપણે કરીએ, તો નમો સિદ્ધાનંદ બોલીએ એ વખતે સિદ્ધ ભગવંતો, અનંત સિદ્ધ ભગવંતો, જે આત્માઓ શુદ્ધ બુદ્ધ અને મુક્ત બની ગયા છે, જેમને સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું છે, નમો આયરિયાણમ જ્યારે આપણે કહીએ, આચાર્ય ભગવંતો, મહાન આચાર્ય ભગવંતો, આપણા સુધી પ્રભુનું શાસન પહોંચાડ્યું કોને? આ આચાર્ય ભગવંતોએ. અને આપણી તો જૈન પરંપરાની આખી જે વ્યવસ્થા, કે આચાર્ય ભગવંતો વિચરણ કરે સમગ્ર ભારતની અંદર, ભારતના ક્ષેત્રોમાં જ્યાં જ્યાં જૈન પરિવારો રહેતા હોય પદયાત્રા કરે. કારણ કે એમને પગે ચાલીને જવાનું હોય, જાય હજારો કિલોમીટરની પદયાત્રા કરે. શેના માટે? લોકોને ધર્મ પહોંચાડવા માટે. આ એક મોટો ઉપકાર એમનો. ઉપાધ્યાય ભગવંતો જે શ્રુતનું દાન કરે, જ્ઞાન શીખવાડે, પોતાના શિષ્યોને શીખવાડે, કોઈ બી વ્યક્તિ એની પાસે જાય એને જ્ઞાન આપે, આ એક મહાન ઉપકાર છે. અને થોડુંક જો આપણે ઇતિહાસ જાણીએ તો કેવા કેવા મહાન આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતોએ આ સંઘ અને શાસનની વ્યવસ્થા માટે પોતાનું યોગદાન આપ્યું છે. એ એમનો ઉપકાર છે આપણે. સાધુ ભગવંતો એ સાધના કરે છે, અને આપણે તો માત્ર પ્રભાવશાળી મહારાજ સાહેબ હોય, મોટું નામ હોય આચાર્ય મહારાજનું, એનાથી અંજાઈ જઈએ છીએ. જાણીતા મહારાજ સાહેબો પાસે જઈએ, જાણીતા આપણા ઓળખીતા મહારાજ સાહેબ હોય, મહારાજ સાહેબ એની અંદર ઓળખીતા પારખીતા શબ્દો આપણે ડેવલપ કર્યા, લિમિટેશન્સ ડેવલપ કરી. તમે જ્યારે ઇન્ડિયા જાઓ ત્યારે તમારે એક તપાસ એ કરજો, જે અજાણ્યા સાધ્વીજી મહારાજો છે, સાધુ સાધ્વીજી, એમાં ખાસ કરીને સાધ્વીજી મહારાજો જેને કોઈ જાણતું નથી, એમની સેવા શુશ્રૂષા જો કરી શકાય એનો લાભ આપણને જો મળે તો એ પહેલા લેવો. આજે ભારતની અંદર 6,500 સાધ્વીજી મહારાજ સાહેબો છે, બધા જાણીતા નથી હોતા. સાયલેન્ટલી પોતાની સાધના કર્યા કરે, આરાધના કર્યા કરે, વર્ષોના વર્ષોથી સંયમનું ઉત્તમ કક્ષાનું પાલન કરે, ને એની સાથે કોઈ ડિમાન્ડ નહીં, કોઈ માંગણી નહીં, માત્ર નાનકડી પોતાની જરૂરિયાતો સમાજ પૂરું કરે તો પણ આનંદથી જીવે, ઓછી પૂરી કરે તો પણ આનંદથી જીવે. આ એમનું સાયલેન્ટ કોન્ટ્રીબ્યુશન જે છે એ પરમાત્માના સંઘને આજે પણ સમૃદ્ધ કરે છે. પાયાના પથ્થર આપણને દેખાતા નથી હોતા, દિવાલો દેખાય છે, સીલિંગ દેખાય છે, છત દેખાય છે, ફાઉન્ડેશન કોને દેખાય છે? તો જ્યારે જ્યારે નમોલોએ સવ્વ સાવનમ બોલીએ ત્યારે એ સાધુ સાધ્વીજી ભગવંતોને માથું નમાવીએ, એની સાથે એમના સંયમ જીવનની સાધના આરાધના એની એક અનુમોદના આપણે કરીએ. અને પછી યશુ વિજયજી મહારાજ આગળ કહે છે કે જે શ્રાવકો છે એ શ્રાવકોના સારા આચારોની અનુમોદના કરવાની. આજુબાજુ જે કોઈ શ્રાવક શ્રાવિકાઓ છે
સિદ્ધની સિદ્ધતા કર્મના ક્ષયથકી ઉપની જે હરે
17મી ગાથા
જે હ આચાર આચાર્યનો ચરણવન સિંચવા મે હરે જે હ ઉવજાયનો ગુણ બલો સૂત્ર સજ્જાય પરિણામ રે સાધુની જે વરી શુદ્ધતા મૂળ ઉત્તર ગુણ ધામ રે જે હવિરતિ દેશ શ્રાવકતણી જે સમકિત સદાચાર રે સમકિત દ્રષ્ટિ સુર નરતણો તેહ અનુમોદિયે સાર રે ચેતન જ્ઞાન અજવાણીએ તાળીએ મોહ સંતાપ રે.
આચાર્ય ભગવંતનો એક ઉપકાર એમને બહુ સરસ શબ્દોમાં એ કહ્યું, ચરણ વન સિંચવા મે હરે. એક જંગલ છે, આચારનું એક જંગલ, સુંદર મજાના આચારના વૃક્ષો છે, આચરણના વૃક્ષો છે, પણ આચાર્ય ભગવંતો એ ચરણ વન એટલે ચારિત્રનું એક વન. સાધુઓ જે ચારિત્રનું પાલન કરે છે, સાધ્વીજી ચારિત્રનું પાલન કરે છે, શ્રાવક શ્રાવિકાઓ જે વ્રત નિયમોનું પાલન કરે છે, એનો યશ કોને જાય છે? આચાર્યને જાય છે. કારણ કે આચાર્યનો એક મુદ્રાલેખ હોય છે, સમગ્ર સકળ સંઘનું યોગક્ષેમ આચાર્યો કરતા હોય છે, આચાર્ય માટે જવાબદારી હોય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે વિશ્વના કોઈ પણ ખૂણામાં કોઈ પણ જૈન પરિવાર વસતો હોય તો એના આધ્યાત્મિક યોગક્ષેમની જવાબદારી આચાર્ય ભગવંતની છે. માટે તીર્થંકરની ગેરહાજરીમાં આચાર્ય તીર્થંકર બરાબર છે, તીર્થયો સમો સુરી એવું કહ્યું છે, તીર્થંકરના સમાન છે આચાર્ય. અને આ જ એમનું બહુ મોટું કોન્ટ્રીબ્યુશન કે આચાર વિચારનું જે એક આટલું ખીલેલું બગીચો એને પાણી કોણ સિંચે છે? ચરણ વન સિંચવા મે હરે. મેઘ બનીને આચાર્ય ભગવંતો જે છે એમની કૃપાને વરસાવે છે. આ એક બહુ જ મોટો એમનો આપણા ઉપર ઉપકાર છે, એની આપણે અનુમોદના કરવાની છે. આ એવી એક અનુમોદના છે, સાયલેન્ટ કાર્યો છે, એ કાર્યો આપણને દેખાતા નથી, જે નથી દેખાતું એની અનુમોદના કરવી એક બહુ મહત્વની વાત છે. એના માટે હૃદયની અંદર અહોભાવ આપણે પેદા કરવો પડે. દેશવિરતી આપણા સંઘની અંદર, આપણા સમાજની અંદર, સમગ્ર વિશ્વની અંદર કોઈ પણ વ્યક્તિ જીવનમાં નાનું મોટું વ્રત ગ્રહણ કરે છે, નિયમ લે છે, પ્રતિજ્ઞા લે છે, અને એક નૌકારશીનું પચકાણ પણ જો કોઈ કરે છે નાનકડું, એની પણ આપણે અનુમોદના કરવાની છે. જેહ વિરતી દેશ શ્રાવકતણી, જે સમકિત સદાચાર, સદાચાર સારું આચરણ, કોઈ વ્રત નિયમ નથી પણ આચરણ બહુ સરસ, જેનું મોરલ. તમારા બાળકોને જ્યારે તમે જુઓ, ક્યારેક તમને કદાચ મનમાં અફસોસ થાય કે બાળકો દેરાસરે નથી આવતા, એ લોકો કંઈ કરતા નથી, સામાયિક નથી કરતા, પ્રતિક્રમણ નથી કરતા, પર્યુષણમાં એ પ્રતિક્રમણ નથી કરતા, માતા પિતા તરીકે આપણને અફસોસ થાય, કારણ કે આપણા સંસ્કારો આપેલા છે નહીં. ત્યારે એની અંદર જે દયા, પરોપકાર, એ જે ગુણો છે, તમારા બાળકો વેજીટેરિયન રહ્યા છે, સ્ટ્રિક્ટલી વેજીટેરિયન છે, સ્ટ્રોંગ વેમાં એ લોકો ઓબ્ઝર્વ કરે છે, ભલે હોટલમાં જાય છે પણ પહેલાં જુએ છે આમાં નોનવેજ એવું કશું છે નહીં ને. આ એક એમનો ગુણ છે, એમની ક્વોલિટી છે, એને એપ્રિશિએટ કરો અને બાળકોને એપ્રિશિએશનનો મેસેજ તમે આપો. એ પ્રતિક્રમણ નથી કરતા તો એને કર્સ ન કરો કે સંપસરી છે એને પ્રતિક્રમણ નથી કરતો, પોલ્યુશન છે એને પ્રતિક્રમણ નહીં કરતો. કહેવાનું બહુ પ્રેમથી કહેવાનું કે બેટા પોલ્યુશન છે, પ્રતિક્રમણ તું કરશે તો મને ગમશે, નહીં કરે તો નરકમાં જઈશ, ને નહીં કરે તો આપણે સર્ટિફિકેટ આપી દઈએ બધાને, રિટર્ન પેલી આમ જે કન્ફર્મ ટિકિટ. કોઈ કોઈ આપણે જે ધર્મ આરાધના કરતા હોઈએ, બીજા ન કરતા હોય, એને કન્ફર્મ ટિકિટ આપી દે, તારું તો આ થશે, તું તો નરકમાં જઈશ, ફરી ક્યારે આ શાસન તને મળશે, તું માનવ ભાવ હારી જઈશ, લેક્ચર મોટું આપી દઈએ આપણે, કારણ બધું સાંભળેલું ભેગું કરેલું છે. આવો વિચાર જ કેમ આવે આપણને કે કોઈ આત્મા નરકમાં જાય? વિચાર કેમ આવે? શબ્દો બોલવાની તો વાત જુદી રહી. અને આપણા બાળકો માટે, જે બાળકોને આપણે સંસ્કારો આપ્યા છે, એ બાળકો તમારા બાળકો નથી, એ બાળકો પ્રભુના સંઘના સદસ્યો છે. અને પ્રભુના સંઘના કોઈ પણ સદસ્ય માટે આવો વિચાર કરીએ તો એ તીર્થંકરની આશાતના છે અલ્ટિમેટલી, કારણ કે આ પ્રભુનો સંઘ છે, ઇન્ડિવિજ્યુઅલ નથી કોઈ વ્યક્તિ અહીંયા આગળ. ઇન્ડિવિજ્યુઅલ સંબંધો ઘરના અંદર હોય, સંઘમાં કોઈ ઇન્ડિવિજ્યુઅલ સંબંધ ન હોય, આ બધા પ્રભુના શાસનના શ્રાવક શ્રાવિકાઓ છે. એટલે એમના માટે બહુમાનનો ભાવ પેદા કરવાનો છે. નાનકડો પણ ગુણ એમનામાં હોય, તમારા બાળકો સદાચારી છે, વેજીટેરિયન છે, ઘણા બધા ગુણો છે, પ્રામાણિક છે, નીતિવાન છે, નીતિમત્તા છે, આ બધા ગુણો છે એમના, એ ગુણોને એપ્રિશિએટ કરવાના. હૃદયથી એપ્રિશિએટ કરો તો તમારું મન, તમારા ભાવો એને પહોંચશે. એક જગ્યાએ એક બેન, હું જ્યારે જઉં ત્યારે મને ફરિયાદ કરે એની દીકરીના માટે, એની દીકરી કોલેજમાં ગઈ, કે કોલેજમાં ગઈ, છોકરી હવે માનતી નથી, પર્યુષણમાં આવે તો પ્રતિક્રમણ નથી કરતી, અને હું બહુ જ કહું તો એ ખાસ કરીને એ જ દિવસે જે છે ફરવા જતી રહે, અને મને કહીને જાય કે તું મને બહુ કહે છે ને પ્રતિક્રમણ કરવાનું, માટે જ હું આજે ફરવા જાઉં છું. તે મને ન કહ્યું તો ન જા, અને માની કહેવાની આદત જાય નહીં, કારણ કે અંદરથી માનું દિલ ગવાતું હોય, માનું દિલ છે ને આખર. મેં એમને બહુ સમજાવ્યા, મેં કીધું તમે આ તો પ્રયોગ કરી જોયો સતત એને કહેવાનો, હવે એક પ્રયોગ એવો કરો, તમે કશું જ ન કહો એને, આવે તો બહુ જ પ્રેમથી એની સાથે વાત કરો, જે દિવસે આવે એ દિવસે એની જે ગમતી ડીશ હોય એ બનાવીને ખવડાવો, અને માત્ર પરમાત્માની આગળ પ્રાર્થના કરો કે પ્રભુ આ બાળકને તું સારી બુદ્ધિ આપ, મેં જે સંસ્કારો એને આપ્યા છે એ સંસ્કારો આ મારું બાળક આગળ વધારે, મને ક્રિયા ગમે છે, મને ગમે છે કે પ્રતિક્રમણ કરે, એ પ્રતિક્રમણ કરે તો મને બહુ જ ગમે, મારી વાત એ માનતી નથી, પ્રભુ તમે મારો મેસેજ એને પહોંચાડો. ક્યારેક ડાયરેક્ટ ફ્લાઇટ આપણને ન મળે તો વાયા વિરમગામ પણ જતા હોઈએ, સંકેશ્વર જવું હોય તો આપણે વચ્ચે ફ્લાઇટ લઈ લઈએ, થોડુંક સ્ટોપ ઓવર કરીએ, લે ઓવર કરીએ, ત્યાંથી ને જઈએ. તમારો મેસેજ નથી પહોંચતો, પરમાત્માને પ્રાર્થના કરો એના થ્રુ મેસેજ પહોંચાડો. મેં સમજાવ્યું એમને, આ રીતે તમે હૃદયનો ભાવ, ખૂબ મૈત્રી ભાવ પહેલાં તો પેદા કરો. આ મારા બાળકો છે એટલું જ નહીં, આ મારા પ્રભુના શાસનની શ્રાવિકા છે, અને પ્રભુના શાસનની શ્રાવિકા પ્રભુના સંઘની પ્રભુના શાસનની ધર્મક્રિયાથી વંચિત શા માટે રહે? એના સુધી એ ક્રિયા પહોંચવી જોઈએ, એને ગમવી જોઈએ એ ક્રિયા. મેં કીધું માત્ર ભાવ કરવાનો, ભાવથી મેસેજ પહોંચાડવાનો, અને એક પ્રોસેસ એને બતાવી. પર્યુષણના સમસ્ત્રીના જે 3-4 દિવસ બાકી હતા, એક બેન રોજ પ્રવચનમાં આવે, રોજ આવ્યા પછી મને પૂછે કે તમે જે કહ્યું છે હું કરું છું, પણ રિઝલ્ટ મળશે મને? માનું દિલ છે, બધું મળશે, તમે જરાય ચિંતા નહીં કરો, આઈ એમ વેરી મચ શ્યોર. તમે મૈત્રી ભાવ પેદા, વધારે વધારે મૈત્રી ભાવ પેદા કરો, અને ચમત્કારો મિરેકલ સ્ટીલ હેપન્સ. સંવત્સરીના દિવસે છોકરી કોલેજમાંથી ઘરે આવી, આવીને એને સીધી જ એની મમ્મી પાસે જઈને કીધું કે મમ આજે મારે તારી સાથે પ્રતિક્રમણ કરવા આવું છે, તું કેટલા વાગે જવાની છે? એની મા તો એટલી બધી ખુશ થઈ ગઈ, તરત સીધી જ્યાં હું રોકાયેલો હતો ત્યાં આવી, અને આવીને મને નીકળીને લઈને આવી, અને એટલી આમ હર્ષમાં, એને તો હૃદયમાં એટલો હર્ષમાં એની, મને કે જો મારી દીકરીને તમે આશીર્વાદ આપો કે આજે સરસ પ્રતિક્રમણ એ કરે. મેં કીધું ના, બહુ સરસ પ્રતિક્રમણ કરશે, તમે જરાય ચિંતા નહીં કરો, તમારા ભાવ પહોંચી ગયા ને, તમારો મેસેજ પહોંચી ગયો. ઘણી વખતે જ્યારે શબ્દોથી મેસેજ ન પહોંચતો હોય ત્યારે મૌનથી મેસેજ પહોંચાડવાની એક પ્રક્રિયા કરવાની. મૈત્રી ભાવ એ મૌનથી મેસેજ પહોંચાડવાની એક પ્રક્રિયા છે. તમારી વાત કોઈ ન માનતું હોય તો મૈત્રીનો ભાવ, ખૂબ મૈત્રી ભાવ એના માટે પેદા કરો, અને મૈત્રી ભાવ એને પહોંચાડો. તમારા સંતાનો છે, તમારા બાળકો છે, એના માટે ક્યારે પણ કોઈ પણ જાતનો અભાવ પેદા નહીં કરતા. કદાચ આજે તમારી વાત નથી માનતા, કદાચ એના જીવનમાં તમારા આપેલા સંસ્કારો અત્યારે ઢંકાઈ ગયા છે, આવરાઈ ગયા છે, કઈ વાંધો નહીં. એક દિવસ એવો આવશે કે આજે રાખ બાજી ગઈ છે ને, કોઈક ફૂંક મારશે એ રાખ ઉડી જશે, અને ફરી પાછી જે છે એ પ્રકાશની ચિંગારી જે છે એ પ્રજ્વલિત થશે. અફસોસ નહીં કરો, ચિંતા નહીં કરો, અને મનમાં વિષાદ નહીં કરો કે મારા કેવા પાપનો ઉદય, કેવા છોકરાઓ મને મળ્યા, જરાય નહીં. ક્યારે એવો વિચાર કરવો જ નહીં કે મારા પાપનો ઉદય છે, નહીં, આપણો પુણ્યનો ઉદય છે, પ્રભુનું શાસન મળ્યું છે આપણને. અરે કદાચ એક સંતાનો આપણી વાત નથી માનતા, એના પછી પાપનો ઉદય થઈ ગયો આપણો. અરે ભગવાન મહાવીરની દીકરીએ ભગવાન મહાવીરની વાત નહોતી માની, પ્રિય દર્શના, અને ભગવાનને છોડીને ચાલી ગઈ હતી. ભગવાન મહાવીરના જીવનમાં આવી ઘટના બની છે, તો પછી આપણે કોણ, આપણું પુણ્ય કેટલું? બીજા આપણી વાત માને, ક્યારે માને? આપણી પાસે આપણું આદેય નામ કર્મ હોય તો, એક આદેય નામ કર્મ નામનું કર્મ છે. આદે એટલે એવું નામકર્મ, એવું પુણ્ય તમારું, એવી તમારી સ્ટ્રોંગ પર્સનાલિટી કે તમે વાત કરો અને બીજા માને, એવું આદે નામકર્મ પેદા કરવું પડે તો આપણી વાત બીજા માને. આદે નામકર્મ ન હોય તો તમારી સાચી અને સારી વાત પણ કોઈ માને નહીં. એક તો બહુ અફસોસ નહીં કરવો, વિચાર કરવો, કંઈ વાંધો નહીં, મારું આદે નામકર્મ ઓછું પડે છે, એ જીવાત્મામાં તો પૂરેપૂરી યોગ્યતા છે. જીવાત્માની યોગ્યતા માટે ક્યારેય શંકા પેદા નહીં કરવી, આપણા એપ્રોચના માટે આપણે વિચાર કરો. અને એના માટે યશુજી મહારાજ આગળ કહે છે, અન્યમાં પણ દયાદિક ગુણો જે જીન વચન અનુસાર રે,
સર્વતે ચિત્ત અનુમોદિયે સમકિત બીજ નિરધાર રે.
આજે અન્ય શબ્દ વાપર્યો છે ને સૃષ્ટિમાં બધાના માટે. જે લોકો કદાચ જૈન ધર્મ નથી પામ્યા, જૈન કુળમાં નથી જન્મ્યા, એવા પણ દુનિયાના અનેક લોકો છે, એમનામાં પણ દયા, પરોપકાર, સત્ય આવા વિશિષ્ટ ગુણો છે. આપણે તો ગુણોની પૂજા કરવાની છે, ગુણોની અનુમોદના કરવાની છે. અને જૈનત્વ શું છે? જૈન પરિવારમાં જન્મ લેવા માત્રથી માણસ જૈન બની જાય છે? નહીં. જેને પણ પોતાના કષાયો, રાગદ્વેષ ઓછા કરવાનું મન થાય એ વ્યક્તિ જીનેશ્વરને માને છે. એવું આપણે સમજવું પડે. શાસ્ત્રો એવું કહે છે, જીનને જે માને, જીન એટલે કોણ? જેને પોતાનો ગુસ્સો ઓછો કરવાનું મન થાય, જેને પોતાનો અહંકાર ઓછો કરવાનું મન થાય, એટલે કષાયો જેને ઓછા કરવાનું મન થાય, રાગદ્વેષ જેને ઓછા કરવાનું મન થાય, એ બધા જ જે છે એ જીનેશ્વરના અનુયાયી છે. કન્સેપ્શનલી તમે જાઓ એટલા માટે યશુજી મહારાજ અહીંયા કહે છે ભારપૂર્વક, એવા કોઈ પણ જીવાત્માઓની અંદર સીમિત નથી થવાનું કે માત્ર જૈનોની જ અનુમોદના કરીએ. નહીં, જૈન જૈનેતર શબ્દો તો આપણે ડેવલપ કર્યા ભાષાની એક લિમિટેશન્સના કારણે. ભગવાનના સમવસરણની અંદર જૈનેતરની સીટ જુદી અને જૈનની સીટ જુદી એવી હતી વ્યવસ્થા? 12 પરસદામાં એક પરસદા એવી હતી કે જૈનેતરની પરસદા જુદી હોય? આવ્યું છે ક્યાંય શાસ્ત્રોમાં? તમે ક્યાંય વાંચ્યું છે? આ તો શબ્દો આપણે ડેવલપ કર્યા અને હકીકતમાં એ બહુ દુઃખદ શબ્દો છે. જૈન નોન જૈન આવો શબ્દ વપરાય જ નહીં, બોલાય જ નહીં. જે કોઈ વ્યક્તિ જેને રાગદ્વેષ ખટકતા હોય, જેને ગુસ્સો સારો ન લાગતો હોય, કષાય ભાવ સારો ન લાગતો હોય, એ દરેક વ્યક્તિ એને પરમાત્માનો માર્ગ ગમે છે એવું જ આપણે માનવું પડે અને એને અનુમોદના કરવી પડે. કોઈ પણ દયા, કરુણા એવા કોઈ પણ ગુણો એમના હોય, તે અનુમોદિયે સાર રે, આપણે તેની અનુમોદના કરવાની છે. સર્વતે ચિત્ત અનુમોદી, એ જે ગુણો છે જીન વચન અનુસાર ગુણો છે, અને એ જે ગુણો એના જે છે એ જ એનું જૈનત્વ છે. આપણે જૈન પરિવારમાં જન્મ લઈને પણ જો ગુસ્સો કરતા હોઈએ, ઈર્ષ્યા કરતા હોઈએ, અહંકાર કરતા હોઈએ, તો એ આપણું જૈનત્વ જે છે એ કેટલા પ્રમાણમાં સાચું છે આપણે વિચારવું પડે. ઠીક છે, કુળ ધર્મ છે, કુળમાં જન્મ મળ્યો, જૈન કુળમાં, જૈન પરિવારમાં, એટલે આપણને જૈનત્વ મળી ગયું. પણ બીજા લોકોમાં જે દયા, દાન, પરોપકાર, એની પણ આપણે અનુમોદના કરવાની છે. કારણ કે સમ્યક્ત્વનું એ બીજ છે, સાચી સમજણ જે તમને પ્રાપ્ત થાય છે એનું બીજ છે, અનુમોદના એ બીજ છે. જો અહીંયા બહુ સરસ એમને શબ્દ, આ કન્સેપ્ટ જે છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અનુમોદના કરવાથી આપણા હૃદયની અંદર સદગુણોના બીજ વવાય છે, અને બીજ જો વવાય છે તો વૃક્ષ ઉગવાની શક્યતા રહે છે. બીજ જો વવાશે જ નહીં તો વૃક્ષો ઉગશે ક્યાંથી? પછી પ્લાસ્ટિકના વૃક્ષો લાવીને મૂકી દઈએ, વસ્તુ જુદી છે. પણ તાજા ફૂલો જોઈતા હશે તો વાવવું પડશે, અને વાવવું એ પુરુષાર્થ છે, ઉગવું ન ઉગવું એ પ્રારબ્ધ છે. તમે તમારા સંતાનોને સંસ્કાર આપ્યા, તમે વાવ્યું છે, તમે પુરુષાર્થ કર્યો છે. જો આપણે સંસ્કાર ન આપ્યા હોય તો અફસોસ થવો જોઈએ આપણને, બાકી અફસોસ નહીં કરવાનો. ઉગવું ન ઉગવું એનું પણ પ્રારબ્ધ છે, એની પણ નિયતિ છે અને આપણી પણ નિયતિ છે. ઉગવું ન ઉગવું આપણા હાથમાં નથી, વાવવું એ આપણા હાથમાં છે. એટલે આપણે તો પુરુષાર્થ કરવાનો છે. મનુષ્ય જીવન પુરુષાર્થના માટે છે. પણ આ તો કેવું છે કે જુઓ, માત્ર આપણે જ વિચાર કરીએ, પણ સ્ટ્રોંગ વિચાર કરીએ, આપણને તકલીફ એ છે કે સામી વ્યક્તિ આપણા માટે વિચારતી નથી, આપણે તો વિચારીએ છીએ. એટલે આ કેવું છે, પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ, પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ, બસ હૃદય વચ્ચે કટારી જોઈએ. આપણા ઘરમાં જ હો ચાલે નહીં, એમના ઘરમાં બારી જોઈએ. આપણા ઘરમાં જ હો ચાલે નહીં, એમના ઘરમાં બારી જોઈએ. આપણે આ ઘરમાં બારી ખુલ્લી રાખીને જોવાની કોશિશ કરીએ ને, સામાના ઘરમાં બારી ન હોય તો દેખાય નહીં કંઈ, આપણને દિવાલ જ દેખાય. બારી બે બાજુ હોય તો જોવાની મજા આવે. નાનપણ યાદ કરો, બારીઓમાંથી ચિઠ્ઠીની આટલે થતી હતી, કોઈને ખબર ન પડે એવી રીતે બધું કરેલું છે ને, થયેલું છે. બે બારી હોય તો કામ લાગે, ને બારી ન હોય
તો પછી ગુપચુપ કોઈ બહાનું કાઢીને નિરાકરે જવાનું બહાનું કે સ્કૂલે જવાનું બહાનું કાઢીને ચિઠ્ઠી પહોંચાડવી પડતી હતી. નોટબુક આપવાના બહાને, ચોપડી વાંચવા આપવાને બહાને એમાં ચિઠ્ઠી પહોંચતી હતી. કંઈક તો જોઈએ, કંઈક તો સાધન આપણે જોઈએ. આજે આપણે આટલું રાખીએ. આવતીકાલે ભક્તિ, આવતીકાલે તો ભાવના ભક્તિનો કાર્યક્રમ છે, પરમાત્માની ભક્તિ કરશું. આ વાતોને તમે વિચારજો અને એના પર ચિંતન કરજો. આ ચેતન જ્ઞાન અજવાળીએ ગાજો, ગણગણજો, તમને એક અપૂર્વ આનંદ અને શાતાનો અનુભવ થશે. આના વિશેની વધારે વાતો આપણે શનિવારના પ્રવચનમાં કરશું. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવસાહુણમ. એસો પંચનમુકારો સવપાવપણાસનો, મંગલાણમ ચ સવ્યેસિં પરમં હવૈ મંગલમ. ઓમ નમઃ પાર્શ્વનાથાય વિશ્વચિંતામણીયતે, રીમ દર્ણેન્દ્ર વૈરુટ્યા પદ્માદેવીયુતાયતે, શાંતિ તુષ્ટિ મહાપુષ્ટિ ધૃતિ કીર્તિ વિદાયિને. ઓમ રીમ દૃઢવ્યાલ વૈતાલ સર્વાદી વ્યાધિનાશિને, જયાજિતાખ્યા વિજયાખ્યા પરાજિતયાન્વિત, દિશા પાલેર્ગ્રહેર્યક્ષે વિદ્યાદેવી વિરન્વિત. ઓમ સિયાઉસા નમસ્તત્ર ત્રૈલોક્યનાથતાં, ચતુષ્ટી સુરેન્દ્રાસ્તે વાસંતે છત્ર ચામરે, શ્રી સંકેશ્વર મંડન પાર્શ્વજિન પ્રણતકલ્પતરૂકલ્પ, ચૂરય દુષ્ટવ્રાતં પુરૈ મે વાંછિતં નાથ, ઉપસર્ગાઃ ક્ષયં યાન્તિ છિદ્યંતે વિઘ્નવલ્લય, મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે. સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં, પ્રદાનં સર્વધર્માણાં જૈનં જયતિ શાસનમ. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાય હોય તો ઈચ્છામિ દુઃખમ. Hey, Father, what's your name?